கௌரவ வியாழேந்திரன்.
கௌரவ சபைக்கு தலைமை தாங்கும் கௌரவ உறுப்பினர்களே, இன்றைய பாராளுமன்ற விதத்தில் பேச கிடைத்த வாய்ப்புக்காக நன்றி. உண்மையிலே இந்த நல்லாட்சியை கொண்டு வருவதற்காக எங்கள் மக்கள் மிகவும் மிகப்பெரிய தியாகத்தையும் அர்ப்பணிப்பையும் செய்தார்கள். இன்று இந்த நல்லாட்சியிலே குறிப்பாக வடக்கு கிழக்கிலே எங்கள் மக்கள் பல்வேறுபட்ட பிரச்சனைகளையும் சிக்கல்களையும் எதிர்நோக்கி கொண்டிருப்பதை நாங்கள் காணக்கூடியதாக இருக்கின்றது. இந்த அடிப்படையிலே நீங்கள் அறிந்திருப்பீர்கள், நேற்றைய தினம் மாலை 7:05 மட்டக்களப்பு மாவட்ட காணி சீர்திருத்த ஆணைக்குழுவினுடைய பிரதி பணிப்பாளர் நேசகுமார் விமல்ராஜ் அவர்கள் அவருடைய வீட்டிலே வைத்து சராமரியாக சுடப்பட்டிருக்கின்றார். இவரை யார் சுட்டார்கள், என்ன காரணத்துக்காக சுட்டார்கள் என்ற விஷயம் இருக்கத்தக்கதாக மட்டக்களப்பு மாவட்டத்திலே குறிப்பாக 2015 தென்னல்லாட்சி மலர்ந்ததுக்கு பின்பு அடுத்தடுத்ததாக அரசு அதிகாரிகள் மீது சிறப்பாக நேர்மையாக களத்திலே நின்று செயற்படுகின்ற அரசு அதிகாரிகள் மீது திட்டமிட்ட வகையிலே மிகவும் திட்டமிட்டு நடத்தப்படுகின்றதான தாக்குதல்கள், சுடப்படுகிறார்கள், அடித்து கொல்லப்பட்டிருக்கிறார்கள், வீடுகளிலே பூந்து அவர்கள் அடிக்கப்பட்டிருக்கிறார்கள். இவ்வாறு பல்வேறுபட்ட பிரச்சனைகளை இந்த நல்லாட்சி ஏற்பட்ட பின்பு கூட எமது மாவட்டத்தில் இருக்கின்றதான அரசு அதிகாரிகள், உயர் பதவியில் இருப்பவர்கள் அனுபவித்துக் கொண்டிருக்கிறதை பார்க்கக்கூடியதாக இருக்கின்றது. அவ்வாறு அனுபவித்து வந்ததனுடைய ஒரு கட்டமாகத்தான் நேற்றைய தினம் நேசகுமார் விமல்ராஜ் அவர்கள் அவருடைய வீட்டிலே வைத்து சுடப்பட்டிருக்கின்றார். உண்மையிலே 2015 குறிப்பாக 8 தேதி 2015 அன்று தானா தேவகாந்தன் என்பவர், இவர் பிரதம உள்ளக கணக்காய்வாளர், இவருடைய வீட்டுக்கு மாலை நேரத்திலே சென்ற ஒரு கும்பல் அங்கே அவர் இல்லாததால் அவருடைய மச்சானையும் அவருடைய மனைவியையும் சராமரியாக தாக்கினார்கள். அவ்வாறு தாக்கப்பட்ட பின்பு நிச்சயமாக நான் நினைக்கின்றேன் தேவகாந்தன் அவர்கள் அந்த இடத்திலே இருந்திருந்தால் அவர் கொல்லப்பட்டிருப்பார். ஏனென்றால் அவர்கள் வீட்டிலே இருந்தவர்களை அந்தளவு மோசமாக தாக்கினார்கள். ஆனால் இன்று அவர்கள் 2015 8 தேதி 2 முறைப்பாடு பண்ணி இதுவரை யாருமே கைது செய்யப்படவில்லை. அதன் பின்பு தொடர்ச்சியாக 3 பின்பு 26 தேதி 5 2015 எஸ் மதி தயன் என்பவர், இவர் போரதிவு பற்றி பிரதேச செயலக பிரிவிலே இவர் ஒரு சமூக சேவை உத்தியோகஸ்தராக சிறப்பாக கடமையாற்றிய ஒருவர், இளம் குடும்பஸ்தர், இவருடைய வீட்டிலே 26 தேதி 5 2015 என்று மாலை நேரத்திலே மோட்டார் சைக்கிளிலே சென்றவர்கள் அவரோடு வீட்டுக்கு சென்று பேசிக் கொண்டிருந்த பொழுது அவர் தன்னுடைய மனைவியிடம் தேநீர் எடுத்து வருமாறு கூறிய போது மனைவி உள்ளே சென்ற போது அங்கே அவர் அந்த இடத்திலே மிக மோசமான முறையிலே சுடப்பட்டார். இது 2வது சம்பவம். மட்டக்களப்பு மாவட்டத்திலே 2வதாக ஒரு அரசு அதிகாரி சுடப்பட்டு கொல்லப்பட்டார். 26/5/2015 கிட்டத்தட்ட இந்த 2வது இடம் முடிந்து 3வது இடம் போகின்ற நிலையிலே இதுவரை எஸ் மதிதயன் அவர்களை சுட்ட எந்த ஒரு நபரையும் போலீசார் கைது செய்யவில்லை. இந்த நிலையிலே
ஓட பிளீஸ் ஹொனரபிள் செகான் சர்மசிங்க டு த சேர்.
ஏற்கனவே தேவகாந்தன் அவர்கள் தாக்கப்பட்டு சரியாக 3 பின்பு மதிதேன் அவர்கள் சுட்டுக் கொல்லப்பட்டார். அவர் சுட்டுக் கொல்லப்பட்டு இன்று 2 வருடங்கள் கடந்து 3வது இடம் ஆரம்பிக்கப் போகின்றது. எந்த ஒரு குற்றவாளியும் கைது செய்யப்படவில்லை. அது தொடர்பான தீவிர விசாரணை எதுவும் மேற்கொள்ளப்பட்டதாக தெரியவில்லை. இந்த நிலையிலே அதுக்கு பின்பு 15/4/2016 3வது அரசு அதிகாரி களுவாஞ்சிக்குடி பிரதேச செயலக பிரிவிலே மிக சிறப்பாக கடமை புரிந்ததான எஸ் விக்னேஸ்வரன் என்ற கிராம சேவர் அவர்கள் சிவபுரம் என்ற இடத்திலே வைத்து மிக மோசமான முறையிலே தாக்கப்பட்டு அடித்துக் கொல்லப்பட்டார். அது தொடர்பான விசாரணைகள் கூட சரியான முறையில் முன்னெடுக்கப்படவில்லை. அது தொடர்பான குற்றவாளிகள் சரியான முறையில் இன்னும் கைது செய்யப்படவில்லை. இந்த நிலையிலே அடுத்ததாக நேற்றைய தினம் நேசகுமார் விமல்ராஜ் அவர்கள் காணி சீர்திருத்த ஆணைக்குழுடைய பிரதி ஆணையாளர் அவர்கள், அவரும் ஒரு இளம் குடும்பஸ்தர், அங்கே 7:05 அவருடைய வீட்டுக்கு சென்றவர்கள், மோட்டார் சைக்கிளே வீட்டுக்கு சென்றவர்கள் அவரை அவருடைய பேரை கூப்பிட்ட போது அவர் வெளியே வந்த நேரத்திலே சராமரியாக சுட்டிருக்கிறார்கள். உண்மையிலே அவர் மயிலையில் உயிர் தப்பினாலும் இதை நாங்கள் ஒரு கொலை முயற்சி, ஒரு பாரதூரமான செயலாக பார்க்கின்றோம். தொடர்ச்சியாக மட்டக்களப்பு மாவட்டத்திலே தன்னாட்சிக்கு பின்பு தொடர்ச்சியாக நான்குக்கும் மேற்பட்ட அரசு அதிகாரிகள், அதில் இரண்டு பேர் மோசமான முறையிலே தாக்கப்பட்டிருக்கிறார்கள், இரண்டு பேர் கொல்லப்பட்டிருக்கிறார்கள். ஆனால் இது தொடர்பான விசாரணைகள் இன்னும் சரியான முறையில் முன்னெடுக்கப்படவில்லை. குற்றவாளிகள் சட்டத்தின் முன் நிறுத்தப்படவில்லை. ஆகவே இப்பொழுது நேற்றைய தினமிருந்து எங்களுடன் பேசுகின்ற பல எங்களுடைய மாவட்ட அதிகாரிகள், நேர்மையாக வேலை செய்கின்றவர்கள், களத்திலே நின்று சரியாக வேலை செய்கின்றவர்கள் சொல்லுகிறார்கள், தாங்கள் கடமைக்கு செல்வதற்கு பயமாக இருக்கின்றது, எங்களுடைய உயிருக்கு உத்தரவாதம் இல்லை. ஏனென்றால் மதிதேயன் அவர்கள் சுட்டுக் கொல்லப்பட்டு 2 வருடங்கள் கடந்தும் இன்னும் ஒருவரை கூட நீதிமன்றத்துக்கு போலீசார் கொண்டு வரவில்லை, ஒருவரை கூட கைது செய்யவில்லை. இந்த நிலையிலே எங்களுடைய உயிருக்கு யார் உத்தரவாதம் என்று அந்த அரசு அதிகாரிகள், நேர்மையாக வேலை செய்கின்ற அதிகாரிகள் கலங்கி போயிருக்கின்றார்கள். குறிப்பாக நேசகுமார் விமல்ராஜ் அவர்கள், காணி சீர்திருத்த ஆணைக்குழுவினுடைய பிரதி பணிப்பாளர், இவர் சுடப்படும் வரை, நேற்று சுடப்படும் வரை இவர் கூடுதலாக, அதாவது அரச காணிகளை, இந்த எல்லா சிலன் காணிகளை அத்துமீறி சட்டத்துக்கு விரோதமாக செயற்படுவர்கள் மீது அவர் போலீசிலே முறைப்பாடு செய்து அந்த அவர்களுக்கான நடவடிக்கைகளை மேற்கொண்டு வந்தார். கடந்த ஓரிரு வாரங்களாக கூடுதலாக இந்த வேலையை அவர் செய்து கொண்டிருந்தார். நான் நினைக்கின்றேன் அந்த பின்புலத்திலே சில வேளைகளில் இவர் சுடப்பட்டிருக்கலாம் என்று நான் நினைக்கின்றேன். ஆகவே யார் பிழை செய்தாலும் நிச்சயமாக இந்த அரசே கால இழுத்தடிப்புகள் இல்லாமல் இவ்வாறான குற்றவாளிகள் தப்பித்துக் கொள்வதற்கு இடமளிக்காமல் அவர்கள் உடனடியாக அவர்கள் கைது செய்யப்பட்டு சட்டத்தின் முன் நிறுத்தப்பட வேண்டும். இதை செய்தவர்கள் யார், இதுக்கு பின்புலத்தில் இருப்பவர்கள் யார், அடுத்தடுத்து 2015 நேற்று வரை அரசு அதிகாரிகள் தாக்கப்படுவதும் சுடப்படுவதும் அடித்து துன்புறுத்தப்படுவதுமான செயற்பாடுகள் நடந்து கொண்டிருக்கின்றதை, ஆகவே இதை செய்பவர்களும் இதற்கு பின்புலமாக இருப்பவர்களும் சட்டத்தின் முன் நிறுத்தப்பட வேண்டும் என்பதை நான் கேட்டுக்கொள்வதோடு, நிச்சயமாக இன்று நேற்று நடந்ததான அந்த விமல்ராஜுடைய தாக்குதல் சம்பவத்திற்கு தொடர்புடையவர்களை, அதற்கு முன் நடந்ததான மதிதேயனுடைய அந்த சூட்டுச் சம்பவத்துக்கு சம்பந்தமானவர்களை கண்டுபிடிப்பதற்கு போலீஸ்மார் அதிபர் அவர்கள், சம்பந்தப்பட்ட அமைச்சர்கள், நிச்சயமாக இந்த நல்லாட்சியுடைய ஜனாதிபதி பிரதமர் அவர்கள் ஒரு விசேட பிரிவை ஆரம்பித்து மட்டக்களப்பு மாவட்டத்துக்கு அனுப்பி இந்த சம்பந்தப்பட்ட குற்றவாளிகளை உடனடியாக கண்டுபிடித்து அவர்களுக்குரிய தக்க தண்டனையை வழங்க வேண்டும் என்பதை கேட்டுக்கொள்ள விரும்புகிறேன். ஆகவே இந்த நல்லாட்சியில் எங்களுடைய மக்கள் உண்மையிலே அடுத்தடுத்து துன்பங்களை எதிர்நோக்குவது என்பது எங்கள் மக்களுக்கு இந்த ஆட்சி மீது ஒரு அவநம்பிக்கையை ஏற்படுத்துகிறது. ஆகவே இந்த விஷயத்திலே இந்த அரசு மௌனம், அதாவது காலெழுத்தடிப்பு இல்லாமல் உடனடியாக அதுக்குரிய நடவடிக்கைகளை மேற்கொள்ள வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். நன்றி.
பூமிஸ்வதி மீனகட்ட கரு அஜித் மாநப்பெரும் மந்தமா புதுவான மினித்து தாய காலை அத்தீனம்
ගරු මූලසඳුර ගරු මන්ත්‍රීතුමනි, ස්තුතිවන්ත වෙන විශේෂයෙන්ම ශ්‍රී ලංකා ඉංජිනේරු සභාව පිහිටීමේ ඓතිහාසික අවස්ථාවට එක් වීමට අවස්ථාව ලබා දීම ගැන ඔබතුමාට ස්තුතිවන්ත වෙන අතරම, ඒ වගේම ඉංජිනේරුව වරේකු වශයෙන්ද, ඒ වගේම මගේ දරුවත් බොරටු විශ්වවිද්‍යාලය ඉගෙන ගන්නවා වශයෙන් මේ විවාදයට එක් වීම ගැන විශේෂයෙන්ම සතුටු වෙනවා. විශේෂයෙන්ම ගරු මූලසඳුර මන්ත්‍රීතුමනි, මෙම ඓතිහාසික අවස්ථාව උදා කරගෙන මම හිතනවා අවුරුදු ගාණක ඉඳන් අපි මහන්සි වුණා. සමහරයි ජීවතුන් අතර නැහැ මේකට මහන්සි වෙච්ච අය. විශේෂයෙන්ම හිටපු අමාත්‍යතුමා, විදුලි බල බල ශක්තිය හිටපු අමාත්‍යතුමා, පාටලි චම්පක ගරු අමාත්‍යතුමත්, ඒ වගේම වර්තමාන අමාත්‍යතුමා සියඹලා පිටියේ මැතිතුමා, නියෝජ්‍ය අමාත්‍ය අපේ අජිත් පෙර මැතිතුමා ඇතුළු විශේෂයෙන්ම අපේ ශමින්ද ගරු මන්ත්‍රීතුමා ඕසයිට් කමිටුවේ සභාපතිවරයා වශයෙන් කටයුතු කරද්දී, ඒ වගේම අපේ ලංකා විදුලි බල මණ්ඩලයේ අතිරේක ලේකම් මෙරෙල් ගුණතිලක මැතිතුමා, මගේ සහෝදර ශිෂ්‍යෙක් වශයෙන් අපි කටයුතු කළා. ඒ වගේම මොරටු විශ්වවිද්‍යාලයේ උපකුලපතිතුමා ආනන්ද ජයවර්ධන මහාචාර්යතුමා, ඒ වගේම අපේ රංජිත් ගුණවර්ධන මැතිතුමා, හිටපු ඉංජිනේරුන්ගේ ආයතනයේ සභාපතිවරයා වශයෙන් ඒ වගේ විවිධ සභාපතිවරුන්, වර්තමාන සභාපති විශේෂයෙන්ම ජයවිලාල් මීගොඩ මැතිතුමා, ඒ වගේම ශ්‍රී ලංකා සංස්ථාගත ඉංජිනේරුවන්ගේ ආයතනයේ ශිලෝ නිලධාරිතුමන්ලා හැමදිනම එකතු වෙලා බොහොම අමාරුවෙන් තමයි අද දවස උදා කරගත්තේ. ගරු මූලාසනයේ උඩ මන්ත්‍රීතුමනි, ශ්‍රී ලංකා ඉංජිනේරු වෘත්තිය ඇත්තටම අපිට ප්‍රෞඩත්වයක් ගන්න පුළුවන්. පාටලි චම්පී ගරු ඇමතිතුමා කතා කළා වගේ ලෝක ඉතිහාසයේ අපේ කටයුතු මම හිතන්නේ ලෝක ඉතිහාසය තුළ බැලුවොත් ප්‍රථම ස්ථානයේ ලංකාවට ගන්න පුළුවන් තරමට ශ්‍රී ලංකාව ඉතාමත්ම ශක්තිමත් ඉංජිනේරු ශාස්ත්‍රයක් පැවතිලා තියෙනවා. උදාහරණයක් ගත්තොත් අවුරුදු 2000කට වඩා වැඩි අපේ නිර්මාණ සීගිරිය වගේ දේවල්, රුවන්වැලි සෑයේ නවමහල් ප්‍රාසාදයේ කලාවැව තිසාවැව යෝධයල වගේ දේවල් විශ්වජනකව අදත් පවතිනවා. ඒ වගේම මොන දෙයකට උනා සුලිසුලං වෙන්න පුළුවන් විවිධ අහු වැසි මේ වගේ සියලු කාලගුණ වෙනස් වීම වලට ඔරොත්තු දෙද්දී මෙච්චර කල් පැවැත්වීම මං හිතනවා සුවිශේෂත්වයක් අපේ ඉංජිනේරු කර්මාන්තය ගැන. ඒ වගේම මේ හැමදේම ප්‍රමිතියකට තියෙනවා. එදා ප්‍රමිතීන් කිලිබඳ ආයතන නැති වුණත් ලියපු ප්‍රමිතීන් නැති ප්‍රමිතීන් කොහොමුණත් අද පවතින තත්ත්වයට තිබීම මං හිතනවා අපිට ආඩම්බර වෙන්න පුළුවන් කරුණක්. ඒ වගේම අපි දන්නවා අනුරාධපුරයට ගිහිල්ලා බැලුවත් අපේ ගෘහ නිර්මාණ ශිල්පය නටබුන් දිහා බැලුවොත් මොන වගේ තත්ත්වයකද අනුරාධපුරයේ තියෙන්නේ නැද්ද? සමහර අදටත් වඩා දියුණුද කියලා හිතෙනවා එදා තිබිච්ච අපේ ඉංජිනේරු තාක්ෂණය. ගරු මුරාසනේ රුඩු මන්ත්‍රීතුමනි, අවුරුදු 2000කට වඩා මේ පැරණි ශාස්ත්‍රය විශේෂයෙන්ම ලෝකයේ විශිෂ්ටම තිබිච්ච ශාස්ත්‍රය අපේ ලංකාතුරුති ශාස්ත්‍රය තුළ වර්තමාන වෘත්ති ආයතනය, ඒ කියන්නේ ශ්‍රී ලංකා ඉංජිනේරු ආයතනය පටන් ගත්තේ දැන්ට අවුරුදු 110කට ඉතර ඉස්සෙල්ලා. ඒ බ්‍රිතාන්‍ය ඉංජිනේරුවන් විසින් තමයි ඒක පටන් ගත්තේ. අපි නෙමෙයි, ඒ කියන්නේ අපිට එතකල් නිමානයේ නියාමනය කිරීමේ හැකියාවක් ආයතනයක් තිබුණේ නැහැ. කොහොමද ශ්‍රී ලංකා ඉංජිනේරු ආයතනය ඉංජිනේරු වෘත්තිවේදී, ඒ වගේම ඉංජිනේරු වෘත්තියට ඇතුළු වීම පිළිබඳ ප්‍රමිතිය පවත්වාගෙන යමින් සුවිශේෂ කාර්යයක් මේ ශාස්ත්‍රය වෙනුවෙන් ඉටු කරමින් පවතිනවා. ඒ වගේම මම විශේෂයෙන් කියනවා නව රජයේ ප්‍රතිපත්ති යටතේ එහෙම නැත්නම් ලෝකේ නව ප්‍රවණතාවයේ සැලකිලට ගැනීමේදී ලෝක පිළිගත් ඉංජිනේරු සභාවක අවශ්‍යතාවය අපිට හැම තිස්සෙම දැනුණා. මේ විශේෂයෙන්ම විවිධ රටවල් වල එදා බාණ්ඩ හුවමාරු කර ගැනීමේ ගිවිසුම් අපි අත්සන් කළේ. අද එහෙම නෙමෙයි. අද නවීන ලෝකයේ අපි වෘත්තිකයන් හුවමාරු කර ගැනීමේ ගිවිසුම් වලට අපි එකඟ වෙනවා. ඉතින් මේ වගේ අවස්ථාවලදී මම හිතනවා විශේෂයෙන්ම මෙවැනි සභාවක අවශ්‍යතාවය දැඩි ලෙසත් අපිට දැනෙන්න පටන් ගත්තා. ලෝකයේ බලගතු ශ්‍රී ලංකාවක් නිර්මාණය කිරීමේදී මම දන්නවා අපි විවිධ ගරු අග්‍රාමාත්‍යතුමා විවිධ තීරණ ගන්නවා. ගරු ඇමතිවරුන් විවිධ තීරණ ගන්නවා. මොකද ලෝක බලගතු රාජ්‍යයක් බවට කොහොමද අපි පත් වෙන්නේ? ඒ සඳහා තීරණ ගැනීමේදී සමහර අය හනමිටි අදහස් තාම තියාගෙන විවිධ වෘත්තීය ක්‍රියාමාර්ග වලට යනවා. දැන් ඉන්දියාව සමග ඉක්ටා අස්සම් කරනවා. ජපානය සමග, යුරෝපයේ චීනය සමග වෘත්තිකයන් හුරුමාරු කරගැනීමේ වැඩසටහන් වලට අපි නියලිනවා. නමුත් මේවා බොහොම අන්ධ විදිහට බලලා අන්ධ විදිහට බලලා සමහර වෘත්තීය ක්‍රියාමාර්ග වලට වැඩ වර්ජනය කරනවා. අපි දන්නවනේ පහුගිය කාලේ ඒක දෙයක් අර ගිලන් රට සේවයේ ලංකාවට හඳුනා දෙද්දී නොමිලේ ගිලන් රට සේවයේ හඳුනා දෙද්දී මොනවද කිව්වේ? රෝ උත්තුකාරයෝ ඉන්දියාවෙන් ගේන්නයි මේ ලෑස්ති වෙන්නේ කිව්වා. ඉංජිනේරුව මේකේ ඩ්‍රයිවර්ලා එමතන සහායක වශයෙන් ඉන්දියන් ජාතිකයන්ට රස්සාවල් දෙන්න ලංකාව හැදෙන ඒකට වැඩ නැති හින්දා කියලා. මේ වගේ විවිධ මත ප්‍රකාශ කරලා මේ රටේ සංවර්ධනයට දැන් අද ඒ 1990 ගහපු ගමන් අපේ පැතිවල ක්ෂණිකව ගිලන් රටේ තමුන්ගේ නිවසට එනවා. ඒ ඒකට මොනවද දේවල් කිව්වේ? මම කියන්නේ ඒ වගේ විශේෂයෙන්ම මේ ඉක්ටා වගේ ගිවිසුම් කතා කරලා මේකෙන් වෙන්නේ හානියක්, මේකෙන් එන්නේ අර තෝසේ කාලා ඉට්ලි එකක් කාලා නැත්නම් වඩේ එකක් කාලා වැඩ කරන ඉංජිනේරුව ගහක්කට ඉඳගෙන වැඩ කරන ඉංජිනේරුව 2.50ට බිහි වෙනවා කියලා අහිංසක වෘත්තිකයන් කුලප්පු කරගෙන වැඩ කටයුතු කරනවා වෙනුවට විශේෂයෙන්ම ඉංජිනේරුවරුන් තමුන් ඒ සඳහා ඉංජිනේරු සභාවක් හරිගස්සලා මේ යම් තත්වයක තියෙන ඉංජිනේරුව, ඒ කියන්නේ පිළිගැනීමක තියෙන ඉංජිනේරු වන් ලංකාවට සේවය කරන්න ගැනීම පිළිබඳව, ඒ කියන්නේ ෆිල්ටර් කිරීම නැත්නම් පෙරණය කිරීම පිළිබඳව මේ සභාව ඉතාමත් කටයුතු කරන්න හදාගත් එක මම හිතනවා අනිත් ඔය කෑග ගහින සියලු වෘත්තිකයන්ට මේක ආදර්ශයක් වෙනවා. ඒ වගේම අපි දන්නවා අපේ එක පැත්තකින් වෙන රටවල් වලින් අර නමට ඉංජිනේරු වෘත්ති අරගෙන මෙහෙ විදිහට ඉංජිනේරුව වෙන්න හදනවා ඉන්නවා. සමහර ආයතන ඉංජිනේරු සුදුසුකම නැතුව රඳව ගන්න හිඳ අඩු පඩියක් දීලා ඉංජිනේරු කියන ලේබල් එක ගහලා වෘත්තිය ගහලා වැඩ ගන්නවා. ඒතර එයා කියනවා මම ඉංජිනේර කෙනෙක් කියලා. නමුත් අඩු පඩියක් දීලා අර වෘත්තිය විකුණනවා. වෘත්තිය සැලරි එකක් විදියට දෙනවා. අන්න ඒවස් පවා නවත්වන්න මේ සභාවට කටයුතු කරන්න පුළුවන් වෙනවා. ඒ වගේම අපේ ඉංජිනේරුවරු ලෝකේ ඕනෑම රටක ගිහිල්ලා පිළිගන්න තත්ත්වයටපත් කරන්න. දැන් විවිධ ඉංජිනරු වර්ග නිර්මාණය කරලා තිබ්බා. මොකද හැමෝටම අවස්ථාව දෙන්න ඕනේ කැටගරි කැටගරිස් වල. නැත්නම් එකක් දෙකක් තිබ්බොත් සමහරට මේගොල්ලන්ට සහභාගී වෙන්න බෑ. දැන් මම උපාධිය ගත්තා කියලා ඉංජිනේරු උපාධිය ගත්තා කියලා මට එකපාරට වරලත් ඉංජිනේරුවෙක් වෙන්න බෑ. ඒ සඳහා සම්පූර්ණ කරන්න ඕන දේ තියෙනවා. දැන් වෛද්‍යවරයෙක් උපාධිය ගත්තා කියලා එයා අර සීමාවාසික පුහුණුව නැත්තම් වෛද්‍යවරිය ක්වෙස්චන් ලියාපදිංචි වෙන්න බෑ. ඉතින් මේ හැම කෙනෙකුටම මේ අවස්ථාවට එන්න පුළුවන් විදිහට වර්ගීකරණය කරලා විශේෂයෙන්ම තියෙනවා. ඉතින් ඒ හින්දා මම විශ්වාස කරනවා අද හොඳ තැනකට මේ හැමෝම එකතු වෙලා මේක එක දවසකින් බිහිවෙච්ච එකක් නෙමෙයි. අවුරුදු 50ක් විතර සාකච්ඡා කරලා සාකච්ඡා කරලා සාකච්ඡා කරලා තමයි ආවේ වගේ අපේ ඉංජිනේරුවට අපේ තාක්ෂණිකයට ලෝකෙ පිළිගන්න තැනකට ගෙනියන්න පුළුවන් අඩිතාලම විශේෂයෙන්ම අපි හදලා තියෙනවා. එහෙනම්ම දකින්නවා මේක සුවිශේෂ පියවරක් අපේ වෘත්ති ආරක්ෂා කර ගැනීමකට ගත්තු සුවිශේෂ පියවරක්. වෘත්තියේ ගරුත්වය ලබා ගැනීමකට ගත්තු සුවිශේෂ පියවරක් විදිහට මම මේක දකින්නවා. විශේෂයෙන්ම අනිත් ශේෂ්ත්‍රයන්ට වඩා මේ ඉංජිනේරු ශේෂ්ත්‍රය කියන එක හරි සංකීර්ණයි. බොහොම සංකීර්ණයි. කොටිම කියනවා නම් අර ඉදිකිරීමේදී නැත්නම් නිපැයුමක් කිරීමේදී දෙන සහායකයෙක් ඉඳන් රොකට්ටුවක් හදට යවන තැන නිර්මාණකයා නිර්මාණ ඉංජිනේරුවා වෙනකල් මම හිතනවා මේක ඉතාමත්ම පුළුල් පරාසයක ඉබෙදිලා තියෙනවා. මේ පරාසය එකක්වත් අපිට අඩුතක්සේරු කරන්න බෑ. හැමෝම අවශ්‍ය වෙනවා. විශේෂයෙන්ම කියනවා මේ පනත මගින් කම්කරුවෙකුට කාර්මිකයෙකු වෙන්න පුළුවන්. කාර්මිකයාට තාක්ෂණිකයෙකු වෙන්න පුළුවන්.
මන්තෝ අවුරුදු මිනිත්තු දෙකක් කාලයක් තියෙනවා.
තාක්ෂණිකයෙකුට ඉංජිනේරුවෙක් වෙන්න පුළුවන්. ඉංජිනේරුවාට වරලත් ඉංජිනේරුවෙක් වෙන්න පුළුවන්. මේ පාත් එකත් මේ මාර්ගයත් හැදලා තියෙනවා. ඒ විතරක් නෙමෙයි අර කලින් කණකේරත් ගරු මන්ත්‍රීතුමාකෝ කිව්වා අපිට ගමේ ඉන්න සමහරට මොනවත් ඉගෙනගෙන නැහැ නව නිපැයුම් කරන පුද්ගලයා. ඔහුටත් ඉංජිනේරුවෙක් වශයෙන් මේක ලියාපදිංචි වීමේ හැකියාව නිර්මාණය කරන අඩිතාලම කියන්නේ හැම කෙනාගේම හැකියාවට යන්න පුළුවන් අඩිතාලම ඉතාමත්ම ලස්සන හදලා තියෙනවා. ඒ වගේම ඉංජිනේරු සභාවේ අඩිතාලමේ යන්න අවශ්‍ය දැනුම ලබා දෙන්න, අවශ්‍ය වෘත්තීය නිපුණතාවය ලබා දෙන්න, අදාළ විභාග හඳුනා දෙන්න, වෘත්තීය ගෞරවය ආරක්ෂා කරගන්න, නැතුණු හැමෝටම මේක ඇතුළු වෙනත් බැරි විදිහට ඕනම කෙනෙකුට එන්න පුළුවන් විදිහට නිර්මාණය කරන මම හිතා සුවිශේෂ දෙයක් වෙනවා. ඒ වගේම මම විශේෂයෙන්ම කියනවා අපි අද රජයක් වශයෙන් ජනතාවගේ අභිලාෂ ඉෂ්ට කරන විශේෂයෙන්ම අපි බලන්නේ උගත්තු නිර්මාණය කරන මේ රටේ කොහොමද උගත්තු නිර්මාණය කරලා අර
අවසාන කර්මන්තුමා
විනාඩියක් දෙන්න ගරු මූලාශ්‍ර නිරුඩ මන්ත්‍රීතුමනි. විශේෂයෙන්ම ගෘහ සේවිකාව පිටරට ගිහිලා සල්ලි ගේන එක තමයි අපි දැන් අද ලොකුම ආදායම් මාර්ගය වෙලා තියෙන විදේශ විනිමයේ. නමුත් නෑ අපේ වෘත්තිකයන් රට ඇරලා අර ගෘහ සේවිකාවන් 50ක් ගේන සල්ලි එක වෘත්තිකයෙන් ගේන්න පුළුවන්. අන්නේ හැකියාව හැමෝටම වෘත්තිකෙක් වෙමේ ඕනකම තියෙනවා. මේ හැම දෙයකම ඉඩ ප්‍රස්තාව හදමින් මම හිතනවා අපේ රට උගතුන්ගෙන් පිට රටක්. මේ උගතුන්ට ලෝකයේ ගරුත්වය ලැබෙන පරිදි සැකසීම සඳහා අවශ්‍ය කටයුතු මේ සභාව මගින් කරනවා. ඒ නිසා මම විශේෂයෙන් කියනවා අඩුපාඩු තියෙන්න පුළුවන්, ප්‍රශ්න තියෙන්න පුළුවන්. නමුත් මේ හරි අමාරුවෙන් හදාගත්තු මේ අවස්ථාව උදාකර දෙන්න හැමෝගෙම සහයෝගය ඉල්ලමින් මන් හිටිනා බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. මීළඟට ගරු විජිත හේරත් මන්ත්‍රීතුමා. ගරු පාර්ලිමේන්තු 25ක කාලයක් තියෙනවා.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ඉංජිනේරුවරුන්ගේ ප්‍රමිතිය සහතික කිරීම සඳහා ඉංජිනේරු සභාවක් පිහිටුවීම ඉතාමත්ම වැදගත් දෙයක්. මොකද ශ්‍රී ලංකා ඉංජිනේරුවන්ගේ සභාව නමින් යෝජනා වෙන මේ පනත් කෙටුම් පත එවැනි වූ පනත් කෙටුම් පතක්. ඒ අර්ථයෙන් මෙය සාධනීය පියවරක්, වැදගත් පියවරක් විදිහට අපි දකිනවා. ඒ නිසා පහුගිය කාලයේ පුරාවටම මෙවැනි සංවාදයක් රට තුළ තිබුණා. විවිධ ශ්‍රේෂ්ඨවල වෘත්ති ඉංජිනේරු වෘත්ති යෙදිච්ච අයගේ පැත්තෙන්ම මේ ඉල්ලීම දිගින් දිගටම සිද්ධ වුණා. නමුත් ඇත්තටම මේක ක්‍රියාවට නැගුණේ නැහැ. ක්‍රියාවට නැගීමේදී අනුගමනය කළ යුතු ක්‍රමවේදයන් පිළිබඳවත් බොහෝ වාද විවාද සංවාද තිබුණා. ඒත් ඇත්තටම ඉංජිනේරු සභාව පිහිටවීම කාලෝචිත අත්‍යවශ්‍ය දෙයක්. මොකද වෛද්‍ය ශාස්ත්‍රයේ වෛද්‍යවරුන්ගේ ප්‍රමිතිය තීරණය කිරීම සඳහා දැනටමත් වෛද්‍ය සභාවක් තියෙනවා. එතකොට ඒ වෛද්‍ය සභාව මගින් වෛද්‍යවරුන්ව, වෛද්‍ය ආයතන, වෛද්‍ය උපාධි ලබා දෙන ආයතන, විශ්වවිද්‍යාල, ඒවැ තියෙන ප්‍රමිතිය පිළිබඳව යම් ක්‍රමවේදයක් සකස් කරලා තිනවා. ඒ අනුව ලියාපදිංචි වීම, ලියාපදිංචි අවලංගු කිරීම, ඒ වගේම යම් යම් විනය ප්‍රශ්න පිළිබඳව මැදිහත් වීම, එවැනි කාරණා වෛද්‍ය සභාව මගින් සිදු කරනු ලබනවා. නමුත් ඉංජිනේරු විෂය සම්බන්ධයෙන් එහෙම ක්‍රමවේදයක් සකස් වෙලා තිබුණේ නැහැ. ඒ නිසාම ඉංජිනේරු වෘත්තිය ඇත්තටම පිළිගත් ප්‍රමිතීන්ට අනුව සිදු වුණේ නැහැ කියන එක මම හිතන්නේ කවුරුත් පිළිගන්නවා. ඒ නිසා අනාගතයේට වඩාත් දියුණු මේ දියුණු වෙන කාර්මික තාක්ෂණික විද්‍යාත්මක දියුණුවට සාපේක්ෂව උසස් මට්ටමේ ඉංජිනේරු වෘත්තිය නිර්මාණය කිරීමේ වගකීම අත්‍යවශ්‍ය කියලා දකිනු. මෙතෙන්දී ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, මේ පනත මුල් අවස්ථාවේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් වුණා. ඉදිරිපත් වුණාට පස්සේ මේක ශ්‍රේෂ්ඨාධිකරණයට අභියෝගයට ලක් කරා. එහිදී බොහෝ අයගේ ප්‍රශ්නය වුණේ මේ ඉංජිනේරු සභාව පත්කිරීම පිළිබඳ ගැටලුවක් නෙමෙයි, ඉංජිනේරු සභාවේ සංගතිය පිළිබඳ ප්‍රශ්නයක්. මොකද ඉංජිනේරු සභාව, ඉංජිනේරු ශ්‍රී ලංකා ඉංජිනේරු සභාවේ 13 දෙනෙක්ගෙන් යුක්ත සමාජිකත්වයක් තියෙනවා. අන්නේ සමාජිකත්වයට IESL එක, එහෙම නැත්නම් ශ්‍රී ලංකා ඉංජිනේරු ආයතනය නියෝජනය කරමින් නියෝජිතව පත්කිරීම පිළිබඳ ප්‍රශ්නයක් මතුවුණා. එතකොට අනිකුත් අනිකුත් කාර්මික ඉංජිනේරු වගේ ශේෂ්ඨවල ඉන්න වෘත්තිකයන්ට යම් අසාධාරණයක් සිද්ධ වෙනවායි කියන ප්‍රශ්නය. මේක හරියට වෛද්‍ය සභාව දැන් ක්‍රියාත්මක වෙනවා, මෙඩිකල් කවුන්සිල් එක. මෙඩිකල් කවුන්සිල් එකට නිලවසෙන් රජයේ වෛද්‍යවරුන්ගේ සංගම නියෝජිතව දෙන්නෙක්පත් වුණොත් එතන ප්‍රශ්නයක් තියෙනවා. රජයේ වෛද්‍යවරුන්ගේ සංගමය කියන්නේ වෘත්තීය සමිතියක්. එතකොට එක්තරා වෛද්‍ය වෘත්තීය සමිතියක නියෝජිතව නිලවසෙන් වෛද්‍ය සභාවේපත් වීම කිසිසේත්ම පිළිගන්න බෑ. එහෙම වුණොත් ඒක පක්ෂග්‍රාහී වෙනවා. ඒ පක්ෂග්‍රාහී වීම ශේෂ්ත්‍රයේ අනිකුත් වෛද්‍යවරුන්ට බලපානවා. ඉතින් එවැනි ප්‍රශ්නයක් තමයි මෙතන මතුවුනේ. ඉංජිනේරු සභාව කියන එකට කවුරුවත් විරුද්ධ නැහැ. ඉංජිනේරු සභාවක් පිහිටවීම අත්‍යවශ්‍ය කියලා කවුරුත් පිළිගන්නවා. ඒ ප්‍රමිතිය තීරණය කළ යුතුයි කියලා කවුරුත් පිළිගන්නවා. හැබැයි ඒකට IESL එක, IIESL එක, ඒවා නිලවසෙන් නියෝජනය කරමින් නියෝජිතව පත් වුණාම එතන වෙන්න පුළුවන් පක්ෂග්‍රාහීකමක් තියෙනවා කියන එක. මොකද එතකොට තමයි අර කාර්මික ඉංජිනේරු නියෝජනයේට තාක්ෂණික එවැනි ශ්‍රේෂ්ඨ නියෝජනය කරමින් නව නිර්මාණ කියන සව අත්දැකීම් තුලින් එවැනි ඉංජිනේරු වෘත්තිය ප්‍රගුණ කරගන්න අයට නොසලකා හැරීමක් සිද්ධ වෙන්න පුළුවන් කියන ප්‍රශ්නේ. ඒක තමයි.
ගරු සභාපතිතුමනි, ගරු මන්ත්‍රීතුමා, ඔබතුමා ඒ කියපු ඒ ප්‍රමිතිය සහ නියෝජිතත්වය පිළිබඳ කාරණේ ප්‍රශ්නයක් නෑ. නමුත් අර සංසන්දනයේ ගැටලුවක් තියෙනවා. රජයේ වෛද්‍ය නිලධාරීන්ගේ සංගමය හුදු වෘත්තීය සමිතියක්. කියන්නේ රජයේ සේවයේ නියුතු වෛද්‍යවරුන්ගේ වෘත්තීය සමිතියක්. නමුත් මෙම ඉංජිනේරු කවුන්සිලයේ සමාජිකත්වය දැරීමට අපේක්ෂා කරන සමාජිකයන් එක්කෝ රටේ පිළිගත් ආයතනයක ප්‍රධානියා නිල වශයෙන්, එහෙම නැත්නම් ඒ යම් ඉංජිනේරුමය තත්වයක් යුතු වෘත්තීය සමිතියක් නොවන වෘත්තීමය ආයතනයක නියෝජිතයන්. ඒ නිසා අර පටු ආකාරයෙන් නියෝජිතත්වයක් වෙයි කියලා අපේක්ෂා කරන්න බෑ. ඒ ඔවුන් ඒ වෘත්තීය නියෝජනය කිරීම බලය තියෙනවා. ඒක ඒක වෙනසක් තියෙනවා. වෘත්තීය සමිති නෙමෙයි මෙතන, කිසිම වෘත්තීය සමිතියකට අපි කිසිම ට්‍රේඩ් යුනියන් එකකට අපි නියෝජිතත්වයක් ලබා දීලා නැහැ.
වෘත්තීය සමිතියක් නොවුනට වෘත්තීය සමිතියක තත්වයෙන් කටයුතු කිරීම, ඒ කියන්නේ සංස්ථාගත කිරීම ආයතනයක්. ඒතර ප්‍රශ්නේ ඔබ කියන ආකාරයට ඍජුව පෙනී සිටින වෘත්තීය සමිතියක් නෙමෙයි, හැබැයි සංස්ථාගත කිරීම ආයතනය. එතකොට ප්‍රශ්නේ වෙනස්. නිසා මේක එක හා සමානව නැති බව මමත් පිළිගන්නවා. හැබැයි ඉංජිනේරු වෘත්තියේ නෙලන කවුරුත් දන්නවා මේ IESL එක ක්‍රියාත්මක වෙන්නේ කොහොමද කියලා. ඒක රජයේ පිළිගත් විශ්වවිද්‍යාලයක, දැන් මෙතන තියෙනවා විශ්වවිද්‍යාල පීඨාධිපතිතුරුන්ගේ මැදිහත් තියෙනවා. විශ්වවිද්‍යාල තුනක කියන එක ප්‍රමාණවත් නැහැ. ඉංජිනේරු පීඨ තවත් වැඩි. ඒකට එහෙමනම් සියලු පීඨයන් නියෝජනය වෙන්න ඕනි. දෙවැනි සංශෝධනයක් දැන්ටත් ඉදිරිපත් වෙලා තියෙනවා. ඒ වගේ දැන් මේ එක ආයතනයක් පමණක් වෙනකොට එය ක්‍රියාත්මක වෙන්නේ ඇත්තටම වෘත්තීය සමිතියකට එහා ගිහිල්ලා සංස්ථාවක් විදිහට තමයි. හැබැයි ඒ සංස්ථාවේ ලියාපදිංචි වීම හරහා තමයි ඉංජිනේරුවන්ගේ ඒ බලාධිකාරිය පවත්වාගෙන යන්නේ. මෙන්න මේ බලාධිකාරිය නිසා ඉංජිනේරු වෘත්තියම නියැලෙන වෙනත් පාඨමාලා හරහා, විශේෂයෙන්ම HND කටුනායක TTI එක, HNDE NDT එක, එවැනි ආයතන හරහා ක්‍රමානුකූලව ඉහළට යන ඉංජිනේරුවන්ට මේක නොසලකා හැරීම, මෙතනයි ප්‍රශ්නේ තියෙන්නේ. ඒක තමයි ඒගේ පැත්තෙන් ඉදිරිපත්වෙච්ච විවේචන ඒක සාධාරණත්වයක් තියෙනවා. එතකොට අපි බලන්න ඕනි NDT විෂය හදාරලා ඩිප්ලෝමාව හදාරලා ඉංජිනේරු එක් බවට පත් වෙන කෙනෙක් ඔහුට පුළුවන් විවිධ පාඨවලමලා හරහා ඉංජිනේරු එක් බවට පත් වෙන්න. විදුරුවල මණ්ඩලයේ ගත්තත් ඔබතුමාලා දන්නු NDT කෝස් එක කරලා පත් වෙන කෙනා තමයි ES බවට පත් වෙන්නේ. ඊට පස්සේ ඔහුට පුළුවන් ඉදිරියට යන්න. එතකොට එවැනි වරලත් ඉංජිනේරු එක් බවට පත් වෙන්නත් පුළුවන්. එතකොට AI ඒ මේ අවස්ථා අහිමි කිරීමට අර බලාධිකාරියේ ක්‍රියාත්මක වීමක් තියෙනවයි කියන එක. ඒක දැනට නීත්‍යානුකූලව සිද්ධ වුණේ නැතත් නීත්‍යානුකූල නොවන ආකාරයට ශේෂ්ත්‍රයේ තියෙන ඇත්ත ප්‍රශ්නයක්. එතකොට මේකට යම් නිලභාවයක් දුන්නම නීත්‍යානුකූල භාවයක් දුන්නම මේක තවත් වැඩි වෙනවයි කියන ප්‍රශ්නේ තමයි මෙතන ඉන්නේ. ඒ නිසා තමයි ඔවුන්ගේ පැත්තෙන් දිගින් දිගටම ඉදිරිපත් වුණේ. විශේෂයෙන්ම මම කියපු අපේ රටේ ආයතන ගත්තම විශේෂයෙන්ම HNDT, HNDE, NDT, ඒ වගේම TTI එක එවැනි ආයතන හරහා ඉංජිනේරු ඩිප්ලෝමාව හදාරලා ඊට පස්සේ විවිධ වරලත් ඉංජිනේරුවරයෙක් බවට පත්වීම සඳහා එන ගමනේදී ඇති වෙන දුෂ්කරතාවය. ඒ නිසා මේ සභාවේ නියෝජනය කියන එක අර කාටත් අපක්ෂපාතීව මැදිහත් වෙන ආකාරයට සකස් විය යුතුයි කියන එක පළමු කාරණාවක් විදිහට මම අතු කරන්න කැමතියි. ඒකෙදි අපි ඇත්තටම කිසිම විවාදයක් නැහැ. මේ ඉංජිනේරු වෘත්තිය ජාත්‍යන්තර ප්‍රමිතියට ගෙනේ. ඇත්තටම අද ලෝකයේ දියුණු වෙන තාක්ෂණ විද්‍යාවට සාපේක්ෂව අර සිවිල් ඉංජිනේරු විද්‍යාව, විදුලි ඉංජිනේරු, එහෙම නැත්නම් ඉලෙක්ට්‍රොනික ඉංජිනේරු විද්‍යාව එවැනිත් වලට සීමාව ඉන්නේ නැතුව අද ජාන ඉංජිනේරු විද්‍යාව, ඊළඟට වෛද්‍ය ඉංජිනේරු විද්‍යාව විෂය එවැනි ශ්‍රේෂ්ඨ දක්වා අද මේක පුළුල්ලා තියෙනවා. එතකොට ක්වොන්ටම් ඉංජිනේරු විෂය දක්වා මේක පළල් වෙලා තියෙනවා. ඒතර එවැනි තත්වයකදී අපි ජාත්‍යන්තර පිළිගත් ක්‍රමවේදයකට මේක සකස් කළ යුතුයි කියන එක මම හිතන්නේ කවුරුත් පිළිගන්න දෙයක්. ඉතින් ජාත්‍යන්තර ක්‍රමවේදයට මේක සකස් කරද්දී අපි විවිධ ලෝකයේ ජාත්‍යන්තරයෙන් සම්මත වෙච්ච ප්‍රඥප්තීන් අධ්‍යයනය කළ යුතු වෙනවා. ඉතින් ගරු ඇමතුමා මතු කරා සිඩ්නි ප්‍රඥප්තිය, ඒ වගේම වොෂින්ටන් ප්‍රඥප්තිය, එවැනි ප්‍රඥප්තීන් තියෙනවා. ඉතින් ඒවේ කොහොමද මේ ඉංජිනේරු විෂය වෙන් කරලා තියෙන්නේ? එහිදී ජාත්‍යන්තරව පිළිගත් වර්ගීකරණය තමයි වරලත් ඉංජිනේරු, සංස්ථාගත ඉංජිනේරු, ඉංජිනේරු තාක්ෂණික කියන මූලික ප්‍රභේද තුන. එතකොට අපි ඒ අනුව නාමකරණය කිරීමේදී තමයි අර CNG, ING, ඉංජිනේරි ටෙක් කියන විශේෂ ඇජෙක්ටිව්ස් එහෙම නැත්නම් නාමකරණය ජාත්‍යන්තර ප්‍රමිතියට අනුව ලෝකේ පිළිගත්ත ක්‍රමවේද වෙලා තියෙනවා. ඉතින් එවැනි ක්‍රමවේදයක් මේවට ඇතුල් වෙනකොට තමයි මේ වඩාත් පිළිගත හැකි කාටත් සාධාරණ ඉටු කරන සභාවක් බවට පත් වෙන්නේ. නැත්නම් සභාව ක්‍රියාත්මක වෙද්දී ප්‍රායෝගික මුහුණ දෙන ප්‍රශ්න ටිකට අපිට ඉස්සරහ අනාගතයේ මුහුණ දෙන්න වෙනවා. දැන් අපි මොකක්වත්ම නැති එකක් යටතේ මෙහෙම සභාවක් පිහිටවන එක හොඳයි. එතකොට ඒ සභාව මගින් යම් ප්‍රමිතියකට ඉංජිනේරුවරුන්ගේ වර්ගීකරණය කරනවා, ඔවුන්ව ලියාපංච කරනවා. බාල එහෙම නැත්නම් එවැනි සුදුසුකම් නැති වෘත්තිකයන් හරහා මේ ඉංජිනේරු ශ්‍රේෂ්ඨට මැදිහත් වීම යම් අහුරවීමක් කරනවා. ඒක හොඳයි. හැබැයි ඒත් එක්කම මේක තවත් සාධාරණ වීම සඳහා වෙච්ච දේවලුත් ඇතුළත් වීම අනිවාර්යයි කියන එක මා මතු කරන්න කැමතියි. ඒ වගේම මෙහි බලතල සහ කාර්යයන් පිළිබඳව සඳහන් කරලා තියෙනවා. ඉතින් අර මූලික පරිපාලනමය කරුණු ටිකක් තියෙනවා. ඊට එහා ගිහිල්ලා විශේෂයෙන්ම සමාජිකයන්ගේ වෘත්තිමය අපේක්ෂා සුරකීම, ඉංජිනේරු වෘත්තියට අදාළ වන සංස්කරණ දිරිගැන්වීම, ඉංජිනේරු අධ්‍යාපනයේ ගුණාත්මක ඉහළ නැංවීම හා පාඨමාලා ප්‍රතිසංවිධානය කිරීම, ඉංජිනේරු වෘත්තිය ඉංජිනේරු ආයතන නියාමනය, වෘත්තිය ආයතන සඳහා ජාතික ලේඛනයට ඇතුළත් කිරීමට අයදුම්කරුවන් තක්සේරු කිරීමේදී බලපත්‍ර ලබා දීමට, ආයතන එකී බලපත් ප්‍රදානය කිරීමේ බලධාරියා ලෙස ක්‍රියාත්මක වීම, අදාළ වෘත්තිය ආයතනයේ සමාජිකත්වය සඳහා සුදුසු අධ්‍යයන හා වෘත්තිය සුදුසුකම් නිර්දේශ කිරීම, වෘත්තිය ඉංජිනේරු ආයතන අතර ස්ථාවර ප්‍රමිති තහවුරු කිරීම. මෙවැනි කරුණුත් මේට ඇතුළත් වෙනවා නම් මේ ගුණාත්මක භාවය තවත් වැඩි කරන්න පුළුවන්. එහෙම නැත්නම් අර ලියාපදිංචිය සහ සමහර පරිපාලනමය මුදල්වා ගැනීම වගේ කටයුතු මේකේ බලතලහා කාර්ය විදිහට සඳහන් කරලා තියෙනවා. ඉතින් එයින් ඔබට ගිහිල්ලා මේ වඩාත් පළල් කරගත යුතු කියන එක අමතර කරුණක් විදිහට මම ඉදිරිපත් කරන්න කැමතියි. ඒ වගේම ගරු මුලාසනාරුඩ මන්ත්‍රීතුමනි, ද කාර්මික ඉංජිනේරුවෙකු වරලත් ඉංජිනේරුවෙකු දක්ගේ තත්ත්වයට උසස් වීමේදී ඒ අයට ඉඩ ප්‍රස්ථා ලැබෙන ආකාරයෙන් ඒ අයට ඒ මාර්ගය විවෘත වෙන ආකාරයෙන් මේ ක්‍රමවේදය සකස් වෙන්නත් ඕනි. එහෙම නැත්තම් වෙන්නේ මේක අපි දන්නවා දැනට මොරටු විශ්වවිද්‍යාලයේ තියෙන ප්‍රශ්නේ විවෘතව කතා කරොත් ඉංජිනේරු විෂය හදාරන පීටේ සහ NDT විෂය හදාරන තුර තාක්ෂණික ඉංජිනේරු ඩිප්ලෝමාව ආධාරණ තුර ඒ අතර ભેදයක් විශ්වවිද්‍යාල ශිෂ්‍යයන් අතරෙත් තියෙනවා. මේක ශේෂ්ත්‍රයට ආවම තමත් පළල් වෙනවා. මොකද විවිධ රජයේ ආයතනවල විවිධ පෞද්ගලික ආයතනවල NDT කරපු කෙනා ඉංජිනේරින් කරපු කෙනා මේ අතර තියෙන පරතරයේ බෙදීම මේවා අතර ලොකු පරස්පරයක් ප්‍රශ්නයක් මතුවලා තියෙනවා. ඒ නිසා අර කාර්මික ඉංජිනේරුවෙක්ගේ தත්ත්වයේ ඉඳලා වරලත් ඉංජිනේරුවෙකු දක්වා උසස් වෙනකොට ඔහුට විවෘතව ඒ උසස් වීම සඳහා වෙච්ච විභාගවලට පෙනී සිටමින් ඒ වෘත්තීය නිපුණතා පෙන්වමින් ඔහුට ඒ සඳහා ඒ මේ අවස්ථා මාර්ගය පළල් වෙන ආකාරයට මෙහි ඉඩ ප්‍රස්ථා හැදෙන්න ඕනි කියන එකත් කරුණක් විදිහට මතක් කරනවා. මොකද එහෙම නොවුනොත් අර විශ්වවිද්‍යාල තුල දැනට ඇතිලා තියෙන ભેදණයම වෘත්තීය තුලත් තවත් ඇති වෙන්න පුළුවන්. මේ සභාව ඇති කරාට පස්සේ බලාධිකාරිය ක්‍රියාත්මක වෙන්න ගත්තොත් මේක ශේෂ්ත්‍රය තුල විශාල බරපතල ප්‍රශ්නයක් වෙන්න පුළුවන්. අපි බලාපොරොත්තු වෙන අපේක්ෂාව ඉටු නොවි අමතර ගැටලු ගණනාවක් නිර්මාණය වීමේ අවධානමක් තියෙනවා. ඉතින් ඒක වළක්වා ගත යුතුයි කියන එක මම අවධාරණය කරනවා. මොකද එම නොවුනොත් වෘත්තීය ඉංජිනේරු වෘත්තිය තුල විවිධ ભેද වීම් ඇති වෙලා ඒක නැවත සංවර්ධනයට බාධාවක් වෙනවා. ඉතින් අපි ඇත්තටම මේ සියල්ල කරන්නේ රටේ සංවර්ධනය ගැන සමාජ සංවර්ධනය ගැන හිතලා. සමාජ සංවර්ධනයේට ඉංජිනේරු විෂය අත්‍යවශ්‍යයි. ඉතින් ඒ ඉංජිනේරු විෂය යම් ප්‍රමිතියකට ලක් කිරීම ඔවුන්ගේ තත්ත්වයන් උසස් කිරීම රටේ සංවර්ධනයේට ඍජුවම බලපානවා. එතකොට සංවර්ධනයේට අඩාල වෙන වීම සඳහා මේ යම් හේකින් දායක වෙනවා නම් ඒ වළක්වා ගැනීම මේ පාර්ලිමේන්තුවේ වගකීම වෙනවායි කියන එක මතක් කරන්න කැමතියි. ඒ වගේම තමයි පිළිගත් ජාත්‍යන්තර ක්‍රමවේදයට අනුව ඇත්තටම ගත්තොත් අධ්‍යක්ීම් පාදක ඉගෙනීම කියන එක මේක නවීකරණ වැඩපිළිවෙලේ ප්‍රධාන අංගයක්. මේ අධ්‍යක්ීම් පාදක ඉගෙනීම කියන එක ඒක ලෝකෙ පිළිගත් ක්‍රමවේදයක්. ඒතුරේ ඒ හරහා කොහොමද ඉංජිනේරු වෘත්තියේ ඉහළට යන්නේ? ඉතින් අපේ රටේ ගත්තොත් අපි දන්නවා අපේ රටේ සුප්‍රසිද්ධ ඉංජිනේරුවරු රේ විජේවර්ධන මහතා වගේ අය, ડોક્ટર ආචාර්ය කුලසිංහ වගේ අය, ඉංජිනේරු රම්පාල වගේ අය, ඉංජිනේරු විමල සුරේන්ද්‍රල වගේ අය, ඒ ප්‍රවීණ ශ්‍රේෂ්ඨ විද්වතුන් ඒ ශේෂ්ත්‍රයේ නිපුණතාවයන් පෙන්වුවේ තමන්ගේ අත්දැකීම් තුලින්. එතකොට ඒක ලෝකෙ පිළිගත් ක්‍රමවේදයක්. අත්දැකීම් පාදක ඉගෙනීම කියන එක. ඒ ක්‍රමවේදයට ඉඩ ප්‍රස්ථා හැදෙන ආකාරයට මෙහි අඩංගුව සමන්විය යුතුයි කියන එකත් මතක් කරන්න කැමතියි. ඒ වගේම ගරු මුලාසන අඩුඩු මන්ත්‍රීතුමනි, දැන් මේ සභාව ක්‍රියාත්මක වීමේදී මෙහි නියෝජිතයන් පත්කිරීමේ බලය තුර කලින් තිබුණ අගමැතිවරයාට ශ්‍රේෂ්ඨාධිකරණ තීන්දුවත් එක්ක ඒ වෙනස් වීමට ලක් වුණායි කියන එක මතු කරා. ඇත්තටම මොකද ඉංජිනේරුවරු විවිධ අමාත්‍යාංශවල විවිධ විෂයන් යටතේ ඉන්නවා. විදුලි ඉංජිනේරුවරු, කාර්මික ඉංජිනේරුවරු, මැකනිකල් ඉංජිනියර්ස්ලා, ඒ වගේම ඉලෙක්ට්‍රොනික ඉංජිනියර්ස්ලා, සිවිල් ඉංජිනියර්ස්ලා විවිධ අමාත්‍යාංශවල ඉන්නවා. මේක එක අමාත්‍යාංශයකට ලක් කරන්න පුළුවන් එකක් නෙමෙයි. වෛද්‍ය ශේෂ්ත්‍රය නම් ඒ වෛද්‍යවරු සෞඛ්‍ය අමාත්‍යාංශයට විශේෂයෙන්ම සම්බන්ධ වෙනවා. හැබැයි ඉංජිනේරු විෂය ගත්තොත් අමාත්‍යාංශ ගණනාවකට ශේෂ්ත්‍ර ගණනාවකට පළල් වෙනවා. ඒ අර්ථයෙන් මෙහි පත්කිරීමේ බලය එවැනි වෙනස් කිරීමකට ලක් කිරීම මම හිතන්නේ හොඳ දෙයක්. ශ්‍රේෂ්ඨාධිකරණය මගින් එය වෙනස් කිරීම කාලෝචිත දෙයක් විදිහට සලකනවා. ඉතින් මේ කරුණු සියල්ලත් එක්ක අවසාන වශයෙන් මම සඳහන් කරන්න කැමති ඉංජිනේරුවන්ගේ සභාව, ශ්‍රී ලංකා ඉංජිනේරුවන්ගේ සභාව අත්‍යවශ්‍ය දෙයක්. එවැනි ප්‍රමිතිකරණයකට ලක් කිරීම කළ යුතු දෙයක්. හැබැයි එහිදී මේ ඉංජිනේරු ශේෂ්ත්‍රයේ අය අතර බේදනයන් ඇතිවෙන ආකාරයට නොසලකීම් ඇතිවෙන ආකාරයට මෙහි සංගතිය නිර්මාණය වෙනවා නම් ඒක බරපතල වරද්දා ගැනීමක්. විශේෂයෙන්ම වෛද්‍ය සභාව නියෝජනය කරන්න වෛද්‍ය ශේෂ්ත්‍රය තුළ විවිධ ශේෂ්ත්‍ර නියෝජනය කරන පත් කරා වගේම ඉංජිනේරු විෂයට ඉංජිනේරු විෂයන් සම්බන්ධයෙන් නියෝජිතව පත් කිරීම හොඳයි. හැබැයි එක්තරා බලාධිකාරියක් පවත්වාගෙන යන කණ්ඩායමක් පත් කරොත් ඒකෙදි වෙන්නේ අර ශේෂ්ත්‍රය තුළ බේදනයක් ඇති කිරීම. ඒක කාර්මික ඉංජිනේරුවරුන් වරලත් ඉංජිනේරුව තත්ත්වය දක්වා උසස් වීමේදී ඔවුන්ට මුහුණ පාන්න සිද්ධ වෙන බරපතල වෘත්තිමය ගැටලුවක් අර්බුදයක් බවට පත් වෙනවා. ඒ වළක්වා ගැනීම මේ සභාව පිළිබඳ පනත සම්මත කර ගැනීම අවධාරණයට ලක්කළ යුතු කරුණක් කියලා මම මතක් කරන්න කැමතියි. මොකද අපි දන්නවා අපේ රටේ මෙවැනි ඉංජිනේරු විෂය සම්බන්ධයෙන් අපි ගත්තොත් සමහර අවස්ථාවලදී ඉංජිනේරු විෂය පිළිබඳව දන්න හැකියාව තියෙන අය සාමාන්‍ය සමාජමය දැනුම, එහෙම නැත්නම් නීතිමය දැනුම, එහෙම නැත්නම් මිනිස්සුන්ගේ ප්‍රශ්න පිළිබඳ දැනුමේ අඩුකම නිසා වරද්දා ගැනීම කරනවා. එතකොට එවැනි නිලධාරීන්, එවැනි ඉංජිනේරුවරුන් තම විෂය විතරක්, ඒ සීමා විතරක් බලනවා, අනිකුත් පැත්ත බලන්නේ නැහැ. විශේෂයෙන්ම සමාජමය ප්‍රශ්න පැත්ත බොහෝ ව්‍යාපෘති කිරීමේදී මාර්ග සංවර්ධනය වෙන්න පුළුවන්, වරාය ඉදිකිරීම වෙන්න පුළුවන්, ගුවන්තොටුපළ ඉදිකිරීම වෙන්න පුළුවන්, වෙනත් ව්‍යාපෘති ඉදිකිරීම වෙන්න පුළුවන්. ඒතකොට ඉංජිනේරුවරයා ඔහුගේ විෂයපතේ විතරක් බැලුවොත්, එහෙම බලලා ඒ ප්‍රශ්නෙට මැදිහත් වුණොත් වෙනත් ප්‍රශ්න මතුවෙන්න පුළුවන්. ඉතින් අපි එවැනි අත්දැකීම් දැකලා තියෙනවා. අධිවේගී මාර්ග ඉදිකිරීමේදී ඉංජිනේරුවරුන් ඔවුන් සලකන්නේ ඔවුන්ගේ විෂය පරාසය විතරයි. හැබැයි එතන මතුවෙන සමාජමය ප්‍රශ්න, කෙනෙක් එතනින් වෙනත් තැනකට අවතැන් වුණාම තුරේ අවතැන් වෙච්ච කෙනා මුහුණ දෙන සමාජීය ප්‍රශ්න, ඒක ඉංජිනේරුමය ගණිතමය භෞතික විද්‍යාමය ක්‍රමණයකින් විතරක් බලලා බෑ. තුර ගණිතය සහ භෞතික විද්‍යාව අවශ්‍යයි නවෝත්පාදනය සඳහා, නව නිර්මාණශීල නවීකරණය සඳහා. හැබැයි සමාජමය අවබෝධය, සමාජමය විඥානය තිබිය යුතුයි. එය කොහොමද මේ සමාජයට ගලපන්නේ කියන එකට. එහෙම නැත්නම් ගණිතයෙන් මිනිසුන්ගේ ප්‍රශ්න විසඳන්න බෑ. මොකද මම උදාහරණයක් ගත්තොත් දැන් මේ මොහොත වෙනකොට මේ පහුගිය සතිය තුළ අපි දැක්කා මහනුවර නුවරඑළිය මාර්ගයේ දෙපස ඒ ඉදි කරලා තියෙන තාවකාලික කඩඉවත් කරනවා. එතකොට කඩඉවත් කරන්න ඉංජිනේරුවරයාට බලය තියෙනවා. එතකොට නුවරඑළිය දිස්ත්‍රික්ක විධායක ඉංජිනේරුවරයා ලිපියක් එවනවා ඒ ප්‍රදේශයේ ඒ ඉදිකිරීම් කරගෙන ඉන්න අයට. මාර්ග සංවර්ධන අධිකාරියේ නියෝග අනුව, ඒ තියෙන බලතල අනුව 2008 අංක 40 දරන ජාතික මම්මාවත් පනතේ 51 වගන්ති යටතේ මට පැවරී ඇති බලතල අනුව මෙම නිවේදනය නිකුත් කරමි. පහතු උපලේඛනයේ වඩාත් සවිස්තර විස්තර කර ඇති අවහිරය, බලෙන් ඇල්ලීම, වෙනස් කිරීම බාධකයේ මෙම නිවේදනයේ සිට දින 7ක් තුළ ඉවත් කරන ලෙස හෝ යථා තත්ත්වයට පත් කරන ලෙස ඔබට මෙයින් දැනුම් දෙමි. ඒතර ඔහු බලන්නේ ඒ ඔහුට තියෙන පනතට බලතලේ විතරයි. දවස් 7කින් මිනිස්සෙක්ගේ ගෙයක් ඉවත් කරන්න කිව්වොත්, මිනිස්සෙක්ගේ කඩයක් ඉවත් කරන්න කිව්වොත්, ඒ පුද්ගලයා, ඒ පවුල මුහුණ දෙන සමාජමය ප්‍රශ්නේ අර්බුදය, ඒක ඉංජිනේරු විෂයට හැගි එකක්.
ඔබතුමාට තව මිනිත්තු 5ක් කාලයක් තියෙනවා.
ඒ සමාජමය ප්‍රශ්නෙට මැදිහත් වෙන්න ඕනි ඒ පිළිබඳව අවබෝධිකින්. ඒක ඉංජිනේරු විෂය පිළිබඳ කොයිතරම් උපාධි ලබා ගත්තත් ලැබෙන්නේ නැහැ. ඒ නිසා මෙවැනි ප්‍රශ්නවලදී අපිට වගකීමක් තියෙනවා. අර ඒ ඉංජිනේරු විෂයට හැගිලා ඒ ප්‍රශ්නේ කොහොමද සමාජයට බලපාන්නේ, මිනිසුන්ට බලපාන්නේ කියලා තේරුම් ගන්න. ඒ නිසා දැන් දවස් 7කින් අයින් වෙන්න කිව්වම් ජනවාරි පෙබරවාරි සමාවෙන්න 7 වෙනිදා පෙබරවාරි 7 වෙනිදා ලිපිය ගහනවා 14 වෙනිදා වෙනකොට අයින් වෙන්න කියලා. ඒතර කොහොමද මේ මිනිස්සු අයින් වෙන්නේ? මේ මිනිස්සු පුංචි ලෝලු ටිකක් මල්පල ටිකක් විකුණලා පාරයිනේ තමන්ගේ ජීවිතාව ගෙනියන ජනතාවක්. ඒතර මේ කොත්මලේ ඒ නුවරඑළිය මාර්ගයේ අනවසර වෙන්න පුළුවන්. හැබැයි අනවසර වුණාට දවස් 7කින් අයින් වෙන්න කිව්වා මුළු ජීවිතයක් පවුලක් කඩාගෙන වැටෙනවා. එතකොට උන් මුණ දෙන තත්ත්වෙ මොකද්ද? ඒතර ඒකට උත්තරේ මොකද්ද? ඒකට උත්තරේ මහමාර්ග ඇමතිවරයා හැරි ආණ්ඩුවේ ප්‍රධාන ඇමතිවරයා මැදිහත් වෙලා ලබා දෙන්න ඕනේ. ඒතර ඉංජිනේරුවරයා ඔහුගේ විෂයෙන් විතරක් මේකට මැදිහත් වෙනවා. ඒ නිසා මේ ඉංජිනේරු සභාව පිහිටවද්දී අපි සැලකිල්ලට ගත යුතු කරුණු කීපයක් තියෙනවා. ඉංජිනේරු විෂය කියන එක අත්‍යවශ්‍යයි තමයි. හැබැයි ඉංජිනේරු විෂයට එහා ගිහිල්ලා මේ සමාජමය අවබෝධයක් තියෙන අයත් මෙතනට සමන්විත යුතුයි. එතෙන්දි තමයි මම මතු කරපු අර ඉංජිනේරු ශේෂ්ත්‍රයේම ඉන්න වෘත්තිකයන් අතර තියෙන ભેදනය තවත් වැඩි කරන ආකාරයකින් මේ නියෝජිත මෙහි නියෝජිත පත් කරොත් මුණ දෙන්න වෙන ගැටලුව පිළිබඳ මතු කරේ. මොකද අද ඒ කොත්මලේගම ප්‍රදේශයේ ජනතාව මුහුණ දීලා තියෙන ප්‍රශ්නේ ඔවුන්ගේ නිවාස වලින් ඔවුන්ට බලහත්කාරයෙන් ඉවත් වෙන්න කියලා මේ දාපු නියෝගයත් එක්ක අද පවුල් ගණනාවක් අතරමං වෙලා අනාථ වෙලා තියෙනවා. තමන්ගේ මුළු ජීවිත කාලයෙන් බොහොම අමාරුවෙන් හදාගත්ත ඒ නිවාස ඒ කඩකාමරේ අද කිසිව හිතපපුවක් නැතුව කඩලා විනාශ කරනකොට ඒ මිනිසුන්ට යන එන මන් නැති වෙනවා. එතකොට ඒක ගණිතයෙන් විසඳන්න බෑ. ඒක ඉංජිනේරු විද්‍යාවෙන් විසඳන්න බෑ. ඒක සමාජමය ප්‍රශ්නයක්. එතකොට එවැනි ඉංජිනේරුවරුන් ඒ සමාජමය තත්ත්වයේ තේරුම් අරගෙන කටයුතු කරන තැනකට අපි වෙනස් වෙන්න ඕනි. ඒ නිසා එවැනි දේවල් වහම නතර කරන්නත් ඕනේ. නතර කළා වුන්ට යම් සහන කාලයක් දෙන්න ඕනේ. සහන කාලයක් දීලා නීතිය මෙහෙම තිබුණා තමයි. පනත මෙහෙම තියෙන දවස් 7ක් කියලා. හැබැයි පනත එහෙම තිබුණට යම් සහන කාලයක් ලබා දීලා ඔවුන්ට ඒ සාධාරණ ඉටු කිරීමත් ආණ්ඩුවේ වගකීමක් වෙනවා. ඉතින් අපි ඉංජිනේරු විෂය පිළිබඳව යාන්ත්‍රිකව හිතලා යන්ත්‍ර විදිහට මේ කල්පනා කරලා මේ සභාව පිහිටුණා වෙනුවට මේ ඇතිවෙන්න පුළුවන් අමතර ගැටලු අමතර ප්‍රශ්න පිළිබඳවත් මීට වඩා ගැඹුරෙන් හිතලා පක්ෂග්‍රාහී එක කණ්ඩායමකගේ බලාධිකාරිය මෙහෙවන ආයතනයක් බවට පත් නොකර සියලු ඉංජිනේරු ශේෂ්ත්‍රයේ වෘත්තිකයන්ගේ අයිතීන් ආරක්ෂා කරන ආකාරයට මේ සභාව පත් කළ යුතුයි කියන එක අවධාරණය කරමින් මා නතර වෙනවා. බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. මීළඟට ගරු ආශු මාරසිංහ මන්තුමා.
මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, රටේ ඉතාමත් වැදගත්ම පනතක් ගැන කතා කරන ශ්‍රී ලංකා ඉංජිනේරුන්ගේ සභාව ගැන කතා කරන මේ මොහොතේ ඓතිහාසික අවස්ථාවකට සම්බන්ධ වීමට ලැබීම ගැන විශේෂයෙන් මා බොහෝ සතුටට පත් වෙනවා. ඉංජිනේරු ශේෂ්ත්‍රයේ කටයුතු කරපු කෙනෙක් හැටියට, විශේෂයෙන් ශ්‍රී ලංකා රාජ්‍ය ඉංජිනේරු සංස්ථාවේ සභාපතිවරයා හැටියට කටයුතු කළා. ඒ වගේම ඉංජිනේරු විශ්වවිද්‍යාලවල මහාචාර්යවරයෙකු හැටියට ඉංජිනේරු ශිෂ්‍යයන්ට ඉගැන්වූ අත්දැකීමත් සමග මම හිතන්නේ මේ ශ්‍රී ලංකා ඉංජිනේරුන්ගේ සභාව වැදගත්කම ඉතාමත් හොඳට දැනෙන මොහොතක් පෞද්ගලිකව මගේ අත්දැකීමුත් එක්ක. ඒ නිසා මම කල්පනා කරනවා මේ ඉංජිනේරුන්ගේ සභාව කාර්යයන් ගැන වගේම රටට අවශ්‍ය ඉංජිනේරුවන් බිහි විය යුත්තේ කෙසේද යන්න ගැන කතා කරන්න. මේ ඉංජිනේරු සභාව අවශ්‍ය වෙන්නේ මේ රටේ ප්‍රමිතිය, ඉංජිනේරුවන්ගේ ප්‍රමිතිය, එහෙම නැත්නම් ඉංජිනේරුවන්ගේ විවිධ ඉංජිනේරු තලයන්ගේ ඇති අඩුපාඩු මගහැරවාගෙන එක තැනකට ගෙන යන උත්සාහයත් එක්ක. මේ අර්ථයේ වරලත් ඉංජිනේරුවරයෙකු, ආශ්‍රිත ඉංජිනේරුවරයෙකු, අනුබද්ධ ඉංජිනේරුවරයෙකු, සංස්ථාගත ඉංජිනේරුවරයෙකු, ඉංජිනේරු ඩිප්ලෝමාධාරියෙකු, ඉංජිනේරු කාර්මිකයෙකු ආදී වශයෙන් විවිධ තලවල ඉන්න ඉංජිනේරු ශේෂ්ත්‍රයේ ඉන්න පිරිසකට හැකියාව ලැබෙනවා තමන්ගේ වෘත්තීය මට්ටමේ ඉදිරියට යන්න අවස්ථාව ලබා ගන්න මේ ඉංජිනේරු සභාව හරහා. මේ ඉංජිනේරු සභාව ගැන කතා කරනකොට රටේ ඉංජිනේරු අධ්‍යාපනය ගැන කතා නොකරම බෑ. අපේ රටේ ඉංජිනේරු වෘත්තීය, ඉංජිනේරු තාක්ෂණය, නැත්තම් මේ හා සම්බන්ධ වන විෂයන් හදාරන්න විශ්වවිද්‍යාල පහක පීඨ පහක් තියෙනවා. පේරාදෙණිය, මොරටුව, යාපනය, රුහුණ, සවුත් ඊස්ටර්න් කියන මේ විශ්වවිද්‍යාලවල. එතකොට මේ විශ්වවිද්‍යාලවල තියෙන පාඨමාලා ගැන කල්පනා කරනකොට තවමත් මේ පාඨමාලා සම්බන්ධයෙන් ගැටලුවක් මතු වෙනවා. මේ නවෝත්පාදන ආර්ථිකයකට, නවෝත්පාදන යුගයකට යන්න රට උත්සාහ කරනකොට මේ තවමත් පාඨමාලා පැරණි පාඨමාලා එහෙමම තියෙනවා. නමුත් රටට අවශ්‍ය අලුත් පාඨමාලා තවතවත් වැඩියෙන් ආරම්භ වන්නේ නැති හේතුව ගැනත් කතා කරන්න ඕන. මේ ගැන කතා කරනකොට පසුගිය වර්ෂයේ මොරටු විශ්වවිද්‍යාලයේ ඒ අංශයන්ට ඇතුළත් වූ ශිෂ්‍ය සංඛ්‍යාව ගැන කතා කරනකොට උදාහරණයකට ඉංජිනේරු ආශ්‍රිතව තියෙන වාස්තු විද්‍යාවට 55යි, ඒ යටතේ තියෙන නිර්මාණකරණය ඩිසයින් පැත්තට 60යි, ටවුන් ඇන්ඩ් කන්ට්‍රි ප්ලෑනින් වලට 50යි, ප්‍රමාණ සමීක්ෂණ වලට 125යි, ෆැසිලිටීස් මැනේජ්මන්ට් 50යි, ලෑන්ඩ්ස්කේප් ආකිටෙක්චර් 50යි ආදී වශයෙන් මේ ඉංජිනේරු ශේෂ්ත්‍රයේ වගේම වාස්තු විද්‍යාව පැත්තට අරන් තියෙන්නේ 390යි. ඊළඟට IT ශේෂ්ත්‍රයට 300යි. මෙයාදී වශයෙන් මේ ශේෂ්ත්‍රවලට ගන්න ප්‍රමාණය ඉංජිනේරු ශේෂ්ත්‍රයට 723යි, ඉංජිනේරු කොටස් තුනකට කඩලා තියෙනවා, EM වලට 50යි, TM වලට 60යි, ට්‍රාන්ස්පෝර්ට් ඇන් ලොජිස්ටික් මැනේජ්මන්ට් 55යි, ෆැෂන් ඩිසයින් ඇන් ප්‍රොඩක්ට් ඩිවලොප්මන්ට් 50යි. ඔක්කොම එකතු කරොත් 1628ක් තමයි පසුගිය වර්ෂයේ මොරටු විශ්වවිද්‍යාලයට ඇතුළත් වෙලා තියෙන්නේ. මේ අර්ථයේ මා සීල දෙනාගේ විශේෂයෙන් මේ සභාවේ අවධානය යොමු කරන්න කැමති ප්‍රමාණ සමීක්ෂණ ශේෂ්ත්‍රයට. මේ ප්‍රමාණ සමීක්ෂණ ක්වොන්ටිටි සර්වින් මේ ප්‍රමාණ සමීක්ෂණ ශේෂ්ත්‍රයේ අද බිහිවන්නේ ඉංජිනේරවරු නැත්නම් තාක්ෂණ ශිල්පීන් 125 දෙනෙක් පමණයි. අද රටට මේක ඇද්ද? මේ 125 දෙනාගෙන් 90%ක්ම ලංකාවේ නැහැ. හැම අවුරුද්දකම එන උපාධිධාරීන් හැටියට පිටවන ඉංජිනේරවරුන්ගෙන් 125න් 90%ක්ම ලංකාවේ නැහැ. මොකද හේතුව ඒගොල්ලන්ට තියෙන ඉල්ලීම. ඒ නිසා මේ මොහොතේ මම සියලුම විශ්වවිද්‍යාලවල විශේෂයෙන් ඉංජිනේරු පීඨවල පීඨාධිපතිවරුන්ට මේ ඉංජිනේරු පීඨ දෙන විශ්වවිද්‍යාලවල උපකුලපතිවරුන්ට යෝජනා කර සිටිනවා ප්‍රමාණ සමීක්ෂණ පාඨමාලාව මේ සෑම විශ්වවිද්‍යාලයකම ආරම්භ කරන්න තියෙන ඉඩ ප්‍රස්ථා සෙවයා බැලිය යුතුයි. ඒ හරහා මේ ලෝකේ අනාගත තාක්ෂණයට ගැලපෙන ප්‍රමාණ සමීක්ෂකයන් බිහි කරන්න තියෙන ඉඩකඩ අපිට ලැබෙනවා විතරක් නෙමෙයි, තවත් විශ්වවිද්‍යාල දරුවන් රාශියකට වරම් ලැබෙනවා. මේ දරුවන් ගැන කතා කරනකොට දැන් මේ පනත විශේෂයෙන් වැදගත් වන්නේ අපේ පාසල් යන දරුවන්ට. දැන් අලුත්වල දකුණ දියතලා විද්‍යාලයේ දරුවන් අද අපේ මහජන ගැලරි රැඳී සිටිනවා. මේ දරුවන්ට තමයි මේ ඉංජිනේරු සභාවේ පනත මගින් වැඩි අවස්ථා ලැබෙන්නේ. ඒ නිසා පාසල් දරුවන් ගැන හිතනකොට මේ පාසල් වලින් උසස් පෙළ සමත් වෙලා විශ්වවිද්‍යාල වරම් ලබා ගන්න පිරිසෙන් අද රටේ විශ්වවිද්‍යාල වරම් ලබා ගන්න ඉඩ තියෙන පිරිසෙනුත් විශ්වවිද්‍යාලට ඇතුළත් වෙන්න ඉඩ තියෙන්නේ 27,200කට විතරයි. ඒ නිසාම තමයි මෙවැනි නව පාඨමාලා ලෝකයට ගැලපෙන පාඨමාලා වෛද්‍ය විද්‍යාව වගේම ඉංජිනේරු ශාස්ත්‍රය අපිට අවශ්‍ය වෙන්නේ. ඒ නිසා ටවුන් ඇන් කන්ට්‍රි ප්ලෑනින් වලට ගන්න 50යි. මේ 50 මම හිතන්නේ අනිත් ෆැකල්ටි වලත් ඇතිවිය යුතුයි. මේ සඳහා විශේෂ අවධානය යොමු කරනවා නම් මේ පීඨාධිපතිවරු වගේම මේ ඉංජිනේරු පීඨවල පීඨාධිපති වගේම ආචාර්යවරු මහාචාර්යවරු එකතු වෙලා මේ පාඨමාලා ප්‍රමාණය වැඩි කරනවා වගේම ලෝකයට ගැලපෙන අලුත් පාඨමාලා ගැනත් කල්පනා කළ යුතුයි. උදාහරණයකට ග්‍රීන් ටෙක්නොලොජි වගේ පාඨමාලාවක් තාම අපේ විශ්වවිද්‍යාලේ නැහැ. අපි නැනෝ තාක්ෂණය ගැන කතා කරාට නැනෝ ඉංජිනේරු විද්‍යාව ගැන සම්පූර්ණයෙන්ම කතා කරන පාඨමාලා තාම අපේ ඇති වෙලා නැහැ. ඒ නිසා මේ ඉංජිනේරු වගේ සභාව හරහා මේ ගැනත් කතා කළ යුතුයි කියලා මා යෝජනා කරනවා. ඒ වගේම මේ ඉංජිනේරු සභාවේ IESL නැත්නම් මේ ඉංජිනේරු ආයතනයේ සභාපතිතුමත් අද රැඳී සිටිනවා මේ මොහොතේ. ඒ නිසා මේ සභාපතිතුමාගෙනුත් මා ඉල්ලන්න කැමති, මතක් කරන්නත් කැමති. අපේ ලංකාවේ ඉංජිනේරුවරු කිව්වහම එකපාරට මතක් වෙන්නේ ටයි එකක් දාගෙන සුදු ෂර්ට් එකක් ඇඳගත්ත කොල අර වයිට් කොල ජොබ් එකක් විදිහට. නමුත් ඉංජිනේරුවරයා කියන්නේ එහෙම ජොබ් එකක් නෙමෙයි. අපි දැකලා තියෙන ඉංජිනේරුවරු ඉන්නේ වැඩමිමේ. ඒ නිසා මේ ගැන කතා කරන්න මේ ඉංජිනේරු සභාව හරහා කතිකාවතක් ආරම්භ විය යුතුයි. ඉංජිනේරුවරයා සිටිය යුත්තේ වැඩබිමේ. නමුත් අපේ සිදුවන්නේ අර ඊට පල්ලෙහා පාඨමාලාවලින් ඩිප්ලෝමාධාරීන් හරහා ඉංජිනේරුවරුන්ගේ වැඩබිමේ කාර්යභාරය සිදු කරන ගමන් සීතල කාමරවල ඉංජිනේරු රැඳී සිටමින් තමන් වෙනම ඉංජිනේරුවරුන්ගේ කාර්යභාරයට මෙහා පැත්තේ තියෙන ඉංජිනේරුවරුන්ගේ කලමනාකාරීත්වය ඒකත් අවශ්‍යයි. නමුත් ඒක විතරක් කරන ඉංජිනේරුවරු බෙහෙවලා තියෙනවා. මම මේ අත්දැකීමෙන් කියන්නේ රාජ්‍ය ඉංජිනේරු සංස්ථාවේ සභාපතිවරය හැටියට කටයුතු කරනකොට කෙත්තාරාම පල්ලකැල්ල මේ ක්‍රීඩාංගණ ඉදිකරනකොට මධ්‍යම රාත්‍රියෙන් පස්සෙත් වැඩ කරනකොට කිසිම ඉංජිනේරුවරක අපි දැක්කේ නැහැ. ඒගොල්ලෝ
තුමාට තව මිනිත්තු දෙකක් කාලයක්
තියෙනවා. ඒ නිසා මේ ගැන අවධානය යොමු කරමින් ඉංජිනේරු සභාව මීට වඩා තාක්ෂණයේ පැත්ත වගේම වැඩමීමේ වැඩ කරන ඉංජිනේරුව ගැන කල්පනා කරන තැනටත් මේ ගැන සාකච්ඡා විය යුතුයි කියලා මම යෝජනා කරනවා. ඒ වගේම විජිත හිරත් මන්ත්‍රීතුමා මතක් කරපු එක කාරණයකට මමත් එකඟ වෙනවා. විශේෂයෙන් NDT හා ඉංජිනේරු වුන් අතර ගැටුම සම්බන්ධයෙන් මේ ඉංජිනේරු සභාව හරහා මෙවැනි අනාගත ගැටුම් ඉටු නොවේවා කියලා ප්‍රාර්ථනා කරනවා. මොකද මේ සභාව හරහා ඒකට අවශ්‍ය ප්‍රතිපාදන ලැබෙනවා. මේ ඩිප්ලෝමාධාරීන් වගේම ඉංජිනේරු අතර තියෙන පරතරය අඩු කරන්නේ ඔවුන්ට අවශ්‍ය සහයෝගය ලබා දෙන්න අවස්ථාව ලැබෙනවා. ඒ වගේම ඉංජිනේරු අධ්‍යාපනයේ තාක්ෂණය ගැන කල්පනා කරනකොට තාක්ෂණ විශ්වවිද්‍යාලයේ දැන් තියෙන යුනියෝටෙක් මේ යුනිවෝටෙක් හරහා අර එන්වීකියු නැත්තම් එන්ඒකියු ලෙවල් වලින් හම්බෙන අයට උපාධිය ලබා ගැනීම අවස්ථාව ලැබෙනවා. ලෙවල් 7 අවුරුදු 3 උපාධියත් ලෙවල් 8 අවුරුදු 4 උපාධියත් ආදී වශයෙන්. නමුත් ප්‍රශ්නයකට තියෙන්නේ මේ විශ්වවිද්‍යාලයෙන් මේ ලෙවල් එක ලබා ගන්න අයට උපාධියකට සමාන කරනව ඇරෙන්න උපාධි සහතිකය ලැබෙන්නේ නැති නිසා මේ විශ්වවිද්‍යාලයේ හරහා ඉංජිනේරු උපාධි සහතිකය ලබා දිය හැකි ක්‍රමයක් තියෙද කියන එකත් ඉංජිනේරු සභාව හරහා සාකච්ඡා විය යුතුයි. මේ ආදී කරුණු සියල්ල මේ ඉංජිනේරු සභාව හරහා සිදු විය යුතු වගේම විදුලි බලහා බලශක්තිය ගැනත් වචනයක් මට කතා කරන්න අවස්ථාව දෙන්න. මේ රටේ දැනට උද්ගත වෙලා තියෙන ප්‍රධාන ප්‍රශ්නයක් තමයි විදුලි බල අනාගතයේ ජල විදුලිය අපිට විදුලි බලය නිෂ්පාදනය කරගන්න බැරි වීම. මේ හරහා සූර්ය බලය සහ අනෙකුත් තාක්ෂණයේ සහභාගී කරගෙන විදුලි බලය ලබා ගත හැකි වෙනවා. නමුත් ඉංජිනේරුවරුන්ගේ තියෙන යම් මත නිසා අපිට බැරි වෙලා තියෙනවා. ඒ හින්දා ISL එකේ සභාපතිවරයා විදුලි බල මණ්ඩලයේ වැඩ කරන නිසා මම යෝජනා කරන ඔබතුමාට මේට වඩා මේ ගැන කතා කරලා විදුලි බල මණ්ඩලයේ මේ ඉංජිනේරුවරුන්ට මේට වඩා ඥානෙ ලබා දීලා මේ රටට අවශ්‍ය මේ තාක්ෂණ දැනුමත් අනාගතයේ ඒතන්ට යා හැකි තත්ත්වයකට උදාකර ගත්තොත් අපිට විදුලි බල අවශ්‍යතාව සඳහා පිටුහලක් වෙනවා. ස්තුතියි.
බොහොම ස්තුතියි. Next honorable Srinathan, you have 15 minutes.
ஒபைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, இன்றைய விவாதத்தில் பொறியியல் சபை பற்றிய கருத்தாடல் நடைபெற்று கொண்டிருக்கின்றது. இந்த பொறியியல் சபை பற்றிய கருத்தாடல் என்பது உண்மையில் எமது நாட்டில் காணப்படுகின்ற பொறியியலை தரமான நிலைக்கு கொண்டு வருவதற்கு ஏற்ற விதத்தில் இந்த பொறியியல் சபை வெளிப்படுத்த வேண்டும், அல்லது ஆற்றல் மிக்க பொறியியலாளர்களை நாட்டிற்கு வழங்கக்கூடிய விதத்தில் இந்த பொறியியல் சபை வெளிப்படுத்த வேண்டும் என்ற அடிப்படையிலும், தரமான பொறியியல் சேவை நாட்டுக்கு கிடைக்க வேண்டும் என்ற அடிப்படையிலும் பார்க்கின்ற போது இந்த சட்டமூலம் வரவேற்கத்தக்க ஒரு சட்டமூலமாக நாங்கள் ஏற்றுக்கொள்கின்றோம். பொறியியல் துறையினை எடுத்துக்கொண்டு பார்க்கின்ற போது இந்த பொறியியல் துறையானது அறிவியல் துறையோடு இணைந்து பயணிக்கின்ற ஒரு துறையாக காணப்படுகின்றது. அந்த வகையில் அறிவியல் என்கின்ற விஞ்ஞானமானது இன்று உலகத்தை ஆட்டிப்படைத்து கொண்டிருக்கின்றது. அந்த துறையில் வழியில் வருகின்ற இந்த பொறியியல் துறையானது நாட்டுக்கு நல்ல பணியினை ஆற்றக்கூடிய பொறியியலாளர்களை உருவாக்கக்கூடிய விதத்தில் இந்த பொறியியல் சபை தரமான செயற்பாடுகளை முன்னெடுக்க வேண்டும். குறிப்பாக தற்போது உருவாக்கப்படுகின்ற பொறியியல் சபை அல்லது இன்ஜினியரிங் கவுன்சில் என்று சொல்லப்படுகின்ற இந்த சபையில் இருக்கின்ற உறுப்பினர்கள் மிகவும் தகுதி வாய்ந்தவர்களாக அமைகின்ற போதும், தரமான சிந்தனை உள்ளவர்களாக அமைகின்ற போதும், அவர்களால் வழிநடாத்தப்படுகின்ற இந்த பொறியியல் சார்ந்த ஆலோசனைகள் அறிவுரைகள் என்பது பல்கலைக்கழகத்தில் காணப்படுகின்ற இந்த பொறியியல் சம்பந்தமான பீடத்திற்கு சென்றடைந்து அங்கு தரமான பொறியியலாளர்களை உருவாக்கக்கூடிய விதத்தில் வழிகாட்ட வேண்டும். ஒரு நாட்டில் கட்டுமானங்களை எடுத்தாலும் சரி, அல்லது மின்சாரம் மின்னியல் சார்ந்த துறைகளை எடுத்தாலும் சரி, அங்கு கட்டுமான பணிகள் முறையாக நடைபெறுவதற்கு இந்த பொறியியல் என்பது அடிப்படையில் இருக்கின்றது. பொறியியல் சரியாக அமைகின்ற போது கட்டுமான பணிகளும் நிர்மாண பணிகளும் சரியாக அமைவதற்கு வாய்ப்பு இருக்கின்றது. எனவேதான் இந்த பொறியியல் சம்பந்தமாக நாங்கள் ஆழமாகவும் மிகவும் விசாலமாகவும் சிந்திக்க வேண்டியவர்களாக இருக்கின்றோம். எங்களுடைய பொறியியலாளர்கள் பல்கலைக்கழகங்களுக்கூடாக வெளிவருகின்றார்கள், இதை தவிர தொழில்நுட்ப கல்லூரிகளுக்கூடாகவும் வருகின்றார்கள். தற்போது கூறப்பட்டது போன்று பாடசாலைக்கு வெளிப்புறமாக பல்கலைக்கழகங்களுக்கு வெளிப்புறமாக அவர்கள் என்விக்யூ என்று சொல்லப்படுகின்ற அந்த சான்றிதழ்களை பெற்று வருகின்ற போதும் அந்த தகுதிகளை அவர்கள் பெற்றுக்கொள்ளக்கூடிய ஒரு நிலைமை காணப்படுகின்றது. இவ்வாறான நிலையில் பல்கலைக்கழகத்திலிருந்து வந்தாலும் சரி, தொழில்நுட்ப கல்லூரிகளிலிருந்து வந்தாலும் சரி, இதையொத்த என்விக்யூ என்கின்ற அந்த தகை நிலையிலிருந்து வந்தாலும் சரி, வருகின்ற அந்த பொறியியலாளர்கள் தொழில்நுட்பவியலாளர்கள் தரமிக்கவர்களாக இருக்க வேண்டும். இரண்டு வகையாக நாங்கள் பார்க்கலாம். ஒன்று குவாண்டிட்டி என்று சொல்வார்கள், இன்னும் ஒன்று குவாலிட்டி என்று சொல்வார்கள். அளவை கூட்டுதல், தரத்தை கூட்டுதல் என்று சொல்லப்படுவது. அளவு என்று சொல்லுகின்ற போது நாங்கள் பொறியியலாளர்களின் எண்ணிக்கையை அதிகரிக்கின்ற ஒரு பாங்கு காணப்படலாம். இன்னும் ஒன்று இருக்கின்றது பொறியியலாளர்களின் தரத்தை கூட்டுவது, அதாவது குவாலிட்டி, அவர்களுடைய குவாலிட்டியை அதிகரிப்பது. குவாண்டிட்டி அதிகரிப்பதனால் அந்த குவாண்டிட்டி என்பது குவாலிட்டி என்று சொல்லப்படுகின்ற தரத்தோடு சம்பந்தப்பட்டதாக அமைய வேண்டும். அவ்வாறு அமைகின்ற போது எமது உள்நாட்டிலும் சரி வெளிநாடுகளிலும் சரி எமது பல்கலைக்கழகங்களால் வேறு துறைகளால் உருவாக்கப்படுகின்ற அந்த பொறியியல் சார்ந்தவர்களுக்கு உரிய பெருமானம் அல்லது வரவேற்பு அதிகமாக இருப்பதற்கு வாய்ப்பு இருக்கின்றது. எனவே இந்த சட்டமூலத்தின் மூலமாக அமைக்கப்படுகின்ற அந்த பொறியியல் கவுன்சில் அதாவது இன்ஜினியரிங் கவுன்சில் என்பது முதலில் அதில் நியமிக்கப்படுகின்றவருடைய தொழில்வாண்மை என்பது முக்கியமானது. ப்ரொஃபஷனல் குவாலிஃபிகேஷன் என்று சொல்வார்கள், எஜுகேஷன் குவாலிஃபிகேஷன், ப்ரொஃபஷனல் குவாலிஃபிகேஷன் என்று சொல்வார்கள். இந்த கல்வி அடைவு ரீதியாகவும் சரி அல்லது தொழில்வாண்மை ரீதியாகவும் சரி அவர்கள் ஆற்றல் திறமை உள்ளவர்களாக இருக்க வேண்டும். அது மட்டும் இருந்தால் போதாது, அர்ப்பணிப்பு உள்ளவர்களாகவும் இருக்க வேண்டும். ஆற்றல் திறமை உள்ளவர்கள் சில வழிகளில் அர்ப்பணிப்பு அற்றவர்களாக இருக்கின்ற போது அவர்களுடைய ஆற்றல் திறமைகள் நாட்டிற்கு கிடைப்பது குறைவாக காணப்படுகின்றது. எனவேதான் எங்களுடைய கல்வியை எடுத்து பார்க்கின்ற போதும் சொல்வார்கள், கல்வியில் இந்த கெஸ்ப் என்ற ஒரு கருத்து ஒன்று இருக்கின்றது, நாலேஜோடு சம்பந்தப்பட்டிருக்க வேண்டும், அட்டிடியூட் அதாவது மனப்பாங்கோடு சம்பந்தப்பட்டிருக்க வேண்டும், ஸ்கில் என்பதோடு சம்பந்தப்பட்டிருக்க வேண்டும், ப்ராக்டிஸ் என்பதோடு சம்பந்தப்பட்டிருக்க வேண்டும். அதைத்தான் சொல்லுகின்றார்கள், அறிவு மனப்பாங்கு திறன் பிரயோகம் என்பவற்றோடு சம்பந்தப்பட்டதாக இருக்க வேண்டும். குறிப்பாக இப்போது பொறியியல் துறை என்று சொல்லப்படுகின்ற துறை அறிவோடு சம்பந்தப்பட்டதாக மட்டும் இருந்தால் போதாது. இந்த பொறியியல் துறையில் அறிவு என்பது ஒரு பக்கமாக அறிவு ரீதியான கோட்பாட்டு கல்வி வழங்கப்படுகின்ற அதே வேளை இந்த செயல்பாட்டு கல்வி என்று சொல்லப்படுகின்ற இந்த ப்ராக்டிஸ் என்பது போதுமான அளவு விரிவுபடுத்தப்பட வேண்டும். அறிவோடு கூடிய கோட்பாட்டு கல்வி என்பது ஆக்கத்தை தருவதற்கு போதுமானதாக இருப்பதில்லை. எனவேதான் இந்த பொறியியல் கவுன்சில் அதாவது இன்ஜினியரிங் கவுன்சில் என்பது இனி வருகின்ற காலத்தில் எங்களுடைய பொறியியலாளர்களின் தரத்தை அதிகரிக்கக்கூடிய விதத்தில் அவர்களுடைய பிரயோக கல்வியினை அல்லது ப்ராக்டிஸ் எஜுகேஷன் என்று சொல்வார்கள் அந்த செயல்பாட்டு கல்வியினை அதிகரிக்கக்கூடிய விதத்தில் அது அமைந்திருக்க வேண்டும். எங்களுடைய என்ஜினியர்ஸ் உள்நாட்டில் இருந்தாலும் சரி வெளிநாடுகளுக்கு சென்றாலும் சரி அவர்களுடைய தராதரம் என்பது சர்வதேச மட்டத்திலும் ஏற்றுக்கொள்ளக்கூடிய விதத்தில் அவர்களுடைய அந்த கல்வி பாட விதானம் என்பது அமைக்கப்பட வேண்டும். தேவை ஏற்படுகின்ற போது இப்படிப்பட்ட இந்த பொறியியல் சபையோடு சம்பந்தப்பட்டவர்களுக்குரிய தரமான ஆலோசனைகளை பெற்றுக்கொள்வதற்கு சர்வதேச ரீதியான நிபுணர்களின் ஆலோசனைகளையும் நாங்கள் எடுத்துக்கொள்ளுகின்ற போதுதான் இந்த பொறியியல் சபை என்பது அர்த்தபுஷ்டியுள்ளதாக அமைவதற்கு வாய்ப்பு இருக்கின்றது. எனவே ஒட்டுமொத்தமாக சொல்லுகின்ற போது இந்த தொழில்நுட்பம் சார்ந்த டெக்னாலஜி என்று சொல்லப்படுகின்ற கல்வி, இந்த இன்ஜினியரிங் பொறியியல் சார்ந்த இந்த கல்வி என்பது தரப்படுத்த வேண்டும் என்கின்ற எண்ணத்தோடு மருத்துவ சபை உருவாக்கப்பட்டது போன்று பொறியியல் சபை என்பதையும் உருவாக்குகின்ற இந்த செயல்பாடானது இந்த சிந்தனையானது உண்மையில் வரவேற்கத்தக்க ஒரு சிந்தனையாக அமைகின்றது. எனவே இந்த குறிப்பாக நான் சொல்லுகின்ற ஒரு விடயம் என்னவென்றால் எங்களுடைய கல்வி முறை அநேகமாக கோட்பாட்டை நோக்கியதாக அமைந்திருக்கின்றன, செயற்பாடுகளோடு சம்பந்தப்பட்டிருக்கின்ற தன்மை குறைந்து வருகின்றது. இந்த செயற்பாடுகளோடு கூடிய கல்விதான் மேற்குலக நாடுகளில் அதிகமாக கையாளப்படுகின்றது. அங்கு வந்து கூடுதலான விடயங்கள் கோட்பாட்டு கல்வி செயல்பாடாக செல்லக்கூடிய விதத்தில் பல பயிற்சிகள் அளிக்கப்படுகின்றன, பல்வேறுபட்ட வேலை தளங்களில் வேலை களங்களில் அவர்களுக்குரிய பயிற்சிகள் அளிக்கப்படுகின்றன. இப்படியான எங்களுடைய கல்வி முறையில் குறிப்பாக பொறியியல் கல்வி முறையில் காணப்படுகின்ற பலங்களவை பலவீனங்களவை என்பதை எங்களுடைய ஸ்வாட் அனாலிசிஸ் மூலமாக நாங்கள் ஆராய்ந்து அதில் உள்ள பலத்தை எடுத்துக்கொண்டு பலவீனமான அம்சங்களை அடையாளம் காணக்கூடிய விதத்தில் எங்களுடைய இந்த பொறியியல் கவுன்சில் அதாவது பொறியியல் சபை தன்னுடைய செயற்பாடுகளை முன்னெடுக்க வேண்டும் என்று இந்த தலைப்போடு எனது கருத்துக்களை வழங்குகின்ற அதே வேளை ஆய்வு சிந்தனை கண்டுபிடிப்புகள் இடம்பெறக்கூடிய விதத்தில் இந்த பொறியியல் சபை வழிப்படுத்த வேண்டும். ஏனென்றால் பொறியியல் சார்ந்த பல கண்டுபிடிப்புகள் இருக்கின்றன. பாடசாலை மட்டத்திலும் இன்னோவேஷன் இன்வென்ஷன் என்றெல்லாம் சொல்லப்படுகின்றது. புதிய புதிய கண்டுபிடிப்புகளை கண்டுபிடிப்பதற்கு இளம் விஞ்ஞானிகளை ஊக்குவிக்கின்ற ஒரு போக்கு காணப்படுகின்றது. எனவே இந்த பொறியியல் சார்ந்த இந்த கவுன்சில் அதாவது இந்த சபையானது புதிய கண்டுபிடிப்புகளை ஏற்படுத்துவதற்கு ஏற்ற விதத்தில் இந்த கல்வியினை வளப்படுத்த வேண்டும், அதனை சரியான திசையை நோக்கி நகர்த்தக்கூடிய விதத்தில் அமைந்திருக்க வேண்டும். எனவே இந்த அரசு மூலமாக கொண்டு வரப்படுகின்ற இந்த பொறியியல் சபையினை உருவாக்குகின்ற அல்லது தரப்படுத்துகின்ற இந்த சட்டமூலத்தினை நாங்கள் ஏற்றுக்கொள்ளுகின்றோம், வரவேற்கின்றோம். ஆனால் இதன் செயல்பாடு எவ்வாறு அமையப்போகின்றது அல்லது நாங்கள் எதிர்பார்க்கின்ற நோக்குகள் அடையப்படுகின்றதா என்பதை பார்க்கின்ற போதுதான் நாங்கள் இதில் உண்மையில் வெற்றியடைந்தவர்களாக காணக்கூடியதாக இருக்கும். இதை தவிர அண்மையில் எமது சமகால நிலைமையில் காணப்படுகின்ற சில விடயங்களை குறிப்பிட வேண்டும். நான் மட்டக்களப்பை பிரதிநிதித்துவப்படுத்துகின்ற ஒரு பாராளுமன்ற உறுப்பினர் என்ற வகையில் மட்டக்களப்பில் நேற்று நடந்த ஒரு சம்பவத்தை நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். அரச அதிகாரிகள் சுதந்திரமாக பணியாற்றக்கூடிய ஒரு சூழ்நிலை இந்த நல்லாட்சி ஆட்சி காலத்தில் உருவாக்கப்பட வேண்டும், உருவாக்கப்பட வேண்டியது காலத்தின் கட்டாயமாக இருக்கின்றது. ஆனால் ஒரு சம்பவம் நேற்று நடைபெற்றிருக்கின்றது. மட்டக்களப்பில் குறிப்பாக கழுதாவளை என்கின்ற கிராமத்தில் வைத்து ஒரு காணி பணிப்பாளர், அதாவது எல்ஆர்சி பணிப்பாளர், துப்பாக்கியினால் சுடப்பட்டிருக்கின்றார். ஆனால் தெய்வாதீனமாக அவர் உயிர் பிழைத்து இருக்கின்றார். குறிப்பாக அவர் தன்னுடைய காணி சம்பந்தமான நில அபகரிப்புகள் நடைபெறுகின்ற போது, அரச காணிகள் அத்துமீறி அபகரிக்கப்படுகின்ற போது களத்தில் நின்று அந்த விடயங்களை கண்காணித்து அரசின் சட்டத்திற்கு அமைவாக நீதிமன்றத்தில் பல வழக்குகளை தாக்கல் செய்திருந்தார் அந்த விமல்ராஜ் என்று சொல்லப்படுகின்ற அந்த மட்டக்களப்பு மாவட்ட செயலகத்தில் பணியாற்றி கொண்டிருக்கின்ற அந்த எல்ஆர்சி பணிப்பாளர் இவ்வாறான வேலைகளை செய்திருந்தார். இவர் இவ்வாறு இறுக்கமாக தன்னுடைய பணிகளை செய்ததற்கு ஒரு பரிசாக துப்பாக்கிதாரிகள் அவரை சுட்டிருக்கின்றார்கள், தெய்வாதீனமாக உயிர் தப்பியிருக்கின்றார். அதே போன்று இதற்கு முன்பும் ஒரு சமூக சேவை உத்தியோகத்தர் மதிதயன் என்பவர் மண்டூரில் வைத்து சுட்டுக் கொல்லப்பட்டிருக்கின்றார், இவர் காயப்படுத்தப்பட்டிருக்கின்றார். இப்படியான நிலைமைகள் எங்களுடைய நல்லாட்சி அரசாங்கத்தில் ஏற்புடையதாக அமையக்கூடாது, ஏற்புடையதாக இருக்கக்கூடாது. ஏனென்றால் இப்படியான துப்பாக்கி செயற்பாடுகள், துப்பாக்கியோடு சம்பந்தப்பட்ட வன்முறைகள் கடந்த கால ஆட்சியில் தாராளமாக நடைபெற்றது. ஆனால் இப்படிப்பட்ட செயற்பாடுகள் மீண்டும் தலை தூக்குவதற்கு இடமளிக்கக்கூடாது என்பதை இந்த இடத்தில் நான் உங்களிடம் கூறிக்கொள்கின்றேன். குறிப்பாக இந்த குற்றச்செயல்களில் ஈடுபட்டவர்கள் சட்டத்தின் முன் நிறுத்தப்பட்டு அவர்களுக்குரிய தண்டனைகள் வழங்கப்பட வேண்டும் என்பதையும் கூறிக்கொள்கின்றேன். அதேவேளை விமல்ராஜ் என்பவர் இப்போது வைத்தியசாலையில் சிகிச்சை பெற்று வருகின்றார். அவர் உண்மையில் அவருடைய வாக்குமூலத்தை சரியான முறையில் பதிவு செய்து அவர்களை சரியான முறையில் கண்டறிந்து குற்றவாளிகளை சட்டத்தின் முன் நிறுத்த வேண்டும் என்ற செய்தியினை இந்த இடத்தில் உயரிய சபையில் பதிவு செய்து கொள்ள விரும்புகின்றேன். அதே போன்று இன்னுமொரு விடயம், மட்டக்களப்பில் இன்னுமொரு சம்பவம், வேலையற்ற பட்டதாரிகள் வேலை தர வேண்டும் என்ற அடிப்படையில் அவர்கள் சாத்வீக ரீதியாக 3 நாட்கள் தங்களுடைய ஆர்ப்பாட்டத்தினை செய்திருக்கின்றார்கள். எனவே இவர்களுக்கு வேலைகளை பெற்றுக்கொள்ளக்கூடிய சில ஒழுங்குகளும் வழங்க வேண்டும். ஏனென்றால் அரசின் விதப்புரைகளுக்கு அமைவாகத்தான் பாடவிதானங்கள் அமைக்கப்படுகின்றன, பாடங்கள் தெரிவு செய்யப்படுகின்றன. அவ்வாறு தெரிவு செய்யப்பட்டு அவர்கள் பட்டங்களை பெற்றதன் பின்னர் அவர்களுக்கு அந்த பாடவிதானத்திற்கு அமைவாக அரசின் அங்கீகரிக்கப்பட்ட அந்த பாடவிதானத்திற்கு அமைவான தொழில் வாய்ப்புகளை பெறுவதில் பல இடர்பாடுகள் காணப்படுகின்றன. எனவே இந்த இடத்திலும் இந்த அரசு கவனம் செலுத்த வேண்டும் என்ற விடயத்தினை கூறிக்கொள்ள விரும்புகின்றேன். அதே போன்று கேப்பாவில் மக்கள் 22 நாட்களாக தங்களுடைய சொந்த நிலத்தை மீட்டுக்கொள்வதற்காக இரவு பகலாக தங்களுடைய தார்மீக ரீதியான சாத்வீக போராட்டத்தை நடத்தி கொண்டிருக்கின்றார்கள். இது சம்பந்தமாக நாங்கள் இங்கு ஒரு ஒத்திவைப்பு பிரேரணை ஒன்றை கூட கடந்த 2 வாரங்களுக்கு முன் கொண்டு வந்திருந்தோம். அது சம்பந்தமான சுமூகமான முடிவு கிடைக்கும் என்று எதிர்பார்த்தோம், இதுவரை கிடைக்கவில்லை. இனியாவது அதற்குரிய சரியான முடிவு கிடைக்க வேண்டும் என்று இந்த இடத்தில் கேட்டுக்கொள்வதோடு குறிப்பாக வாகரை டிஎஸ் டிவிஷன், ஏறாவூர் டிஎஸ் டிவிஷன் போன்ற இடங்களில் இந்த சட்டவிரோதமான நில அபகரிப்பு செயற்பாடுகள் நடைபெற்று கொண்டிருக்கின்றன. இந்த விடயத்தில் காவல்துறையினர் சரியாக செயல்பட்டு தவறிழைப்பவர்களுக்கு உரிய நடவடிக்கைகள் எடுக்க வேண்டும். சரியான முறையில் சட்டங்களை நடைமுறைப்படுத்துகின்ற அதிகாரிகளுக்கு பக்கபலமாக இருக்க வேண்டும் என்று கேட்டு எனது உரையினை நிறைவு செய்கின்றேன். நன்றி.